नरो भात्यज्ञानां दिशतु समति मे हरिरसो श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीये नावधानेन कथयिष्ये शुभा कथाः वर्णिवेश रमणीयदर्शनं मन्दहासरुचिरार्णनामुजम् पूजितं सुरनरोत्तमिरमुदा धर्मनन्दनमहं विचिन्तये।
सद्गुरु निष्कुलानन्द स्वामी ભગવાનના માર્ગે ચાલ્યા એવા મુમુક્ષુને શ્રેયમાં ખામી ન રહે એને માટે આત્યંતિક શ્રેયના સ્વરૂપને કહેતા થતા કલ્યાણ નિર્ણય નામના ગ્રંથમાં લખે છે, પ્રભુ જેને પામવાની ઈચ્છા હોય એણે ખરેખર સાવધાની રાખી સાચી વાતને સંપૂર્ણતયા સમજી લેવી જોઈએ, જેથી કરીને પાછળથી પસ્તાવો ન થાય। ચાર નિર્ણયની કથા સવારના વારે ગઈ, પાંચમો નિર્ણય એનો આરંભ થાય છે। મુમુક્ષુ મુક્તને હાથ જોડીને પ્રશ્ન કરે છે,
મોમોક્ષો સો જાણ જે તેહ કહે તે જોડી પાન અરવે સરખું સમજતા તેની આજ પડી ઓળખાણ સમાજતા તેની આજ પડી ઓળખાણ સરવે સરખું સમાજતા તેની આજ પડી ઓળખાણ।
મુમુક્ષુ કહે છે કે હે મહામુક્ત, પહેલા તો મારા મનમાં એવું હતું કે શાસ્ત્ર બધાય સરખા અને સંતોય બધાય સરખા, એમાં નાના મોટા ઓછા અધિકા કોઈને કહેવાય નહીં, પણ આજ મને ખબર પડી કે ઉજળું એટલું દૂધ હોય નહીં, શાહુકાર હોય ત્યાં ચોર પણ હોય, માટે મને ખાતરી થઈ કે સાચું ગોતી અને જોબ એમાં મન જોડીને પ્રયાસ કરે તો મોક્ષની સિદ્ધિ થાય છે। એક વાત તો ચોખ્ખી સમજાઈ ગઈ છે કે સાચા સાધુ સાચા શાસ્ત્ર એના થકી જ સત્ય પરમાત્માની પ્રાપ્તિ થાય છે, પણ એક બીજી શંકા એવી છે, મુમુક્ષુ પૂછે છે,
પણ ભક્ત એક આ છતમાં તે ભક્તના પણ ભગત કલ્યાણ કેમ છે કહું પાડો તેની વિગત તેનું કલ્યાણ કેમ છે કહું પાડો તેની વિગત।
આ જગતમાં ઘણા ભગતના ભગત છે, ભગવાનના ભગત થાય તો બહુ સારી વાત છે, પણ ભગતના ભગત અર્થાત કેવળ ગુરુ પરંપરાને માનનારા કેવળ ગુરુને જ ભગવાન માનનારા, બાકી બધું ખોટું છે. ગુરુ બોલ્યા એ જ બ્રહ્મવાક્ય, બાકી શાસ્ત્ર એ ખોટા, થોથા પોથાની કાંઈ જરૂર નથી. શાસ્ત્ર બધા ખોટા છે, ગુરુની જ્ઞાન મુરલી વાગે એમાં જે આવે એ જ શાસ્ત્ર, અને બીજું બધું ખોટું. આવી રીતે એણે સમજીને સાબિત કર્યું છે. સ્વામી એનું ખંડન કરે છે.
જો જવી રીતે આ જગતમાં થયા ભક્ત તે બહુ ભાત, જો જવી રીતે આ જગતમાં થયા ભક્ત તે બહુ ભાત, તેના શિષ્ય સંસારમાં નથી માનતા કેની વાત, તેના શિષ્ય સંસાર પ્રભુ થકી પર બારું ખરું સમજે છે પોતાનું સિદ્ધાંત, પ્રભુ થકી પર બારું ખરું સમજે છે પોતાનું સિદ્ધાંત, માઈક કહી અવતાર ને ભવ જીવન ભરાવી ભ્રાંત, માઈક કહી અવતાર ને
ભગવાનના અવતાર માયિક છે, એવી રીતે એ લોકોએ સિદ્ધાંત કર્યો. અને એ કોઈની વાત માનતા નથી. મનમાં એણે નક્કી કર્યું છે કે આપણું સાચું ને બાકી બધું ખોટું. કોઈક માણસો એમ કે ભાઈ તમે તમારું સાચું સાચું કર્યા જાઓ છો, પણ શાસ્ત્રમાં તો જરાક જો શાસ્ત્ર શું કહે, પણ એવડે એ શાસ્ત્ર નહીં માનતા નથી. ભગતના ભગતે પણ ઉપાધિ કરી, એ શાસ્ત્ર નહીં માનતા. કારણ કે શાસ્ત્રને જો સરખા વાંચે વિચારે તો એને ખ્યાલ આવે કે ભગતની ભક્તિ ન થાય, ભગવાનની ભક્તિ થાય, પરમાત્માની આરાધના થાય. પણ એ વાત શાસ્ત્ર વિના એને કોણ સમજાવે? ને પોતાને જે મળેલ છે પાખંડી એ તો બધું ખોટું કહે છે. અને આજ પણ જગતમાં ઘણા એવા પંથ છે કે જે પંથમાં એવું કહેવામાં આવે છે કે શાસ્ત્ર એટલે હું, એમ શાસ્ત્રની કોઈ વેલ્યુ જ નહીં, એમ શાસ્ત્રને તમે માનો. ઘણા તો એમ કહે છે કે શાસ્ત્રને તમે માનો, અમે શાસ્ત્રની હામી ન જોઈ. શાસ્ત્ર છે ને એ ભગવાનના ભક્તથી ઉતરતી કક્ષાનું એક છે. બાકી શાસ્ત્ર શાસ્ત્ર કરતાં ભગવાનને ભગવાનના સંત પર છે એમ કહી અને શાસ્ત્રને ઉતારી નાખે. ખરેખર આવું ચાલે છે અને એમાંય ઘણા માણસો માને છે. શાસ્ત્ર કાઢી નાખે પછી કોઈ વાત ઊભી નથી રહેતી, તેમ છતાંય એનો મત ઊભો રહે છે, એ આશ્ચર્યકારી વાત છે. પણ વિચારવા જેવી વાત એ છે કે શાસ્ત્રને કાઢી નાખી અને પોતે બોલે એ શાસ્ત્ર પર છે એવું કહેવું એ બરાબર ધર્મની ઓરિજિનલ મર્યાદા નથી. એટલે આ મુમુક્ષુ પૂછે છે કે ઘણું આવું ચાલે છે તો એનું કેમ સમજવું? અને વળી કહે છે
સત શાસ્ત્ર ને પણ ન માને રે, કહે પોથા થોથા લખ્યા પાને રે, સવે શાસ્ત્ર માહી શું છે સાર રે, નવરે નવરે કર્યો નિરધાર રે, સત શાસ્ત્ર ને પણ ન માને રે, કહે પોથા થોથા લખ્યા પાને રે, સરે શાસ્ત્ર માહી શું છે સાર રે, નવરે નવરે કર્યો નિરધાર રે.
સર્વ શાસ્ત્ર માં હું સાર છે કે નવરે નવરે બધું લખી નાખ્યું જેવું હોજું એવું? વળી આમાં વળી ચાર આશ્રમ બાંધ્યા ને ચાર મર્યાદા કરી ને આ બધી હું ઉપાધિનું કામ હતું.
બાંધ્યા વર્ણાશ્રમ ચાર ચાર રે, વળી એવી વર્ણ અઢાર રે, બાંધ્યા વર્ણાશ્રમ ચાર ચાર રે, વળી એવી વર્ણ અઢાર રે, તેના મરણ પર્ણ ની વિધિ રે, બહુ નોખી નોખી બાંધી દીધી રે, તેના મરણ પર્ણ ને વિધિ રે, બહુ નોખી નોખી બાંધી દીધી રે, લાગે એમાં સમજો સહી થઈ ખાટ રે જીવ ભ્રમાવી ભૂલાવી વાટ રે
એમાં સમજો સહી થઈ ખાટ રે જીવ ભ્રમાવી ભૂલાવી વાટ રે
એમાં આત્માનું શું સારિયું રે સર્વે પિંડ નું કૂટણ કર્યું રે
એમાં આત્માનું શું સારિયું રે સર્વે પંડ નું કૂટણ કર્યું રે
એ સર્વે પંડ નું કૂટણ કર્યું રે
સર્વે પંડ નું કૂટણ કર્યું રે
એમાં આત્માનું શું સર્યું કેવળ પંડનું કૂટણું કર્યું આત્માનું શું છે થોથા પોથા લખીને ગયા મલગર ચાર વર્ણ છે ને ચાર આશ્રમ છે ને આવું બધું 18 પૂરણ એમાં મરણની ને પરણની ને બધી વિધિ લખ્યા કરી નોખી નોખી મર્યાદા બાંધી દીધી જીવને ભમાવીને ભૂલા પાડ્યા એમ કહી અને શાસ્ત્રની કાપે છે અર્થાત શાસ્ત્ર ખોટા છે શાસ્ત્રમાં લખ્યું એ બધું ખોટું છે ગપે ગપ છે અને પાછા થોડે ખુદી હમણાં આજકાલના જો કંઈ શાસ્ત્ર હોય આજકાલના ગપગોળા હોય તો જાણીએ બોલે એનો વાંધો નહીં પાછા એ તો એમ કે છે જોજો વ્યાસ વાલ્મીકીની બુદ્ધિ રે કોઈ વાત કરી નહીં સુધી રે
જોજો વ્યાસ વાલ્મીકીની બુદ્ધિ રે કોઈ વાત કરી નહીં સુધી રે
પરાશર ને શંખ લિખિત રે ઋષિ મુનિ ન સમજારિત રે
પરાશર ને શંખ લિખિત રે ઋષિ મુનિ ન સમજારિત રે
કોઈ સમજ્યા નહીં વ્યાસ વાલ્મીકિ બધાની બુદ્ધિ ઊંધી કોઈએ કહેશે સીધી વાત કરી નહીં અને આવડા અને સીધી વાત આવડી ગઈ આજકાલ આ જગતમાં પાપી ગુરુ થાય જોવાના આવા નવા મત પણ થાકે વ્યાસ વાલ્મીકનું બધું ખોટું કરીને પોતાનું બધું સાચું જ આવવા દેશે તો એ પાછું કહે છે અમારી આગળ જ કલ્યાણ છે આવા મત પંથ છે કહે છે પાપ પુણ્ય બધું ખોટું છે એમાં બધાએ જીવને બાંધી દીધા પાપ પુણ્યની વાતો કરીને એમ કરી અને બધાએ ગ્રંથોને ખોટા કરે છે ઘણાય પંથ એવા છે જે ગ્રંથને માનતા જ નથી ગ્રંથ ખોટા બસ અમે મળ્યા સાચા તમને પ્રગટ જ્ઞાન અમારું એમ કે છે લ્યો હવે કે છે આ બધું પાપ ને પુણ્ય બધું જીવને ગળે ઘાલ્યું છે જીવને શીશે ઉતારી દીધા છે એમાં બધા કે છે હેરાન થાય છે માટે આ ગપ્પી ગુરુ એમ કે છે ગ્રંથ ખોટા ને ખોટા કરનાર રે એમાં અમે તો ન દીઠું સાર રે
ગ્રંથ ખોટા ને ખોટા કરનાર રે એમાં અમે તો ન દીઠું સાર રે
હે એમાં ખળખંડે સત્ય ગ્રંથ રે અભાગી કરવા અનર્થ રે
એમાં ખળખંડે સત્ય ગ્રંથ રે અભાગી કરવા અનર્થ રે
અભાગ્યા સત્ય શાસ્ત્ર ની નિંદા કરે છે અનર્થ કરવા એને ધાર્યો છે વળી એમ કે છે કે અવતાર ખોટા છે બધા ચૈતન્ય છે ને વળી બધા ચૈતન્યમાં કોણ નાના ને કોણ મોટા વળી બધા એમ કે છે કે 24 ભગવાનના અવતાર છે તો પછી આ બીજા બધા કોના સ્વરૂપ સમજવા માટે બધા સ્વરૂપ ભગવાનના છે ને એક રામ જ બધા રૂપે રમે છે કે છે એમ સમજી લેવું આ બધા આકાર માત્ર ભગવાનના છે બધું ભગવાન જ છે તત્વમસી અને તુંય ભગવાન છો પતી ગયો બીજું કાંઈ છે જ નહીં આવું પણ જ્ઞાન છે અજ્ઞાન એ જ છે કે તમને આ બધું ભગવાન દેખાતું નથી બધું ભગવાન જોવો તો બધું ભગવાન છે આમ કઈ સ્ત્રીને ભગવાન માને છોકરાને ભગવાન માને પછી એમ માને છે કે આપણે ભગવાન છીએ એટલે આપણને કશું પાપ લાગે નહીં એટલે મન ફાવે એવા પાપ કરે છે પશુ પંખી સ્થાવર જંગમ આ બધું ભગવાન કહે છે પંચભૂત ના બધા પૂતળા છે એમાં આત્મા તો કે છે બધું એક જ છે, ચૈતન્ય ચમત્કારી છે, માટે હવને ધારી રહ્યું છે, ચૈતન્યમાં કઈ ફેર નથી. દીવો હોય કે દીવી હોય કે મહેતા મશાલ ગમે હોય, ચૈતન્ય ચૈતન્ય એક છે, આ તો પિંડ જુદા છે એટલે બધા જુદું જુદું કહે છે એમ આ લોકોએ ઠપકારી દીધું. અને શાસ્ત્રમાં તો જીવને વાંચવા દે જવા દેતા નથી, શાસ્ત્રની મર્યાદા સાંભળવા દેતા નથી. પાછા કહે છે કે આવી વાત જે અમે કરી એ વાત તમે જો શાસ્ત્ર સાંભળો છો તો બુદ્ધિ ફરી જશે. માટે આવી વાત જે સાચી છે એ શાસ્ત્ર સાંભળવાથી ફરી જાય છે અને સાચી વાત સાચી રહેતી નથી કહે છે. માટે કહે છે શાસ્ત્ર બધા ખોટા છે એમ શાસ્ત્રમાંથી જીવની પ્રતીતિ તોડી નાખી. તીર્થ વ્રત નેમ સદાચાર આ બધું ખોટું, કશું સાચું નહીં કહે છે. આમ અમુક અમુક ગુરુએ આ દુનિયામાં સંપ્રદાય હાંક્યા. નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથમાં એમ કહેવા માગે છે કે આવા સંપ્રદાયમાં કલ્યાણ ક્યાંથી હશે, અને વળી એવા એક બે હોય તો ઠીક છે. એવા જ્ઞાની ઘરો ઘર ઘણા રે, ભર્યા ભારે કળી મળ તણા રે.
એવા જ્ઞાની ઘરો ઘર ઘણા રે, ભર્યા ભારે કળી મળ તણા રે.
હે એનું કેમ સમજવું કહોને રે, ભારે સંશય એ તમે ભાંગો ને રે.
એનું કેમ સમજવો કોને રે, ભારે સંશય તમે ભાંગો ને રે.
સત્ય વાત ના થોડા કહેનારા રે, અસત વાત ના કહેનારા અપાર રે.
સત્ય વાત ના થોડા કહેનારા રે, અસત વાત ના કહેનારા અપાર રે.
આનું કેમ સમજવું? ઘરે ઘરે આવી વાતો કરે છે કે શાસ્ત્ર વ્રત નિયમ તપ બધું ખોટું છે. આવી લોકોએ વાતો હાંકી અને એવડાય એમ કે અમે કેવી એટલું જ સાચું. આવા ગુરુપંથી કોઈની વાત સાંભળતા નથી અને મન ફાવે એમ વર્તે છે. ગુરુની આજ્ઞા લઈ લીધી એટલે કલ્યાણ થઈ ગયું એમ માને છે, બીજાને કોઈનું સાંભળતા નથી. મઠ મંદિર અપાશરે ચોરે દ્વારે બધી આ જ વાત થાય છે. વાટે ઘાટે બધે લોકો આમ જ કહે છે. ચૌટે ને હાટે બધાય ભટ્ટ પંડિત ભેખ પુરાણી બધાયની એવી વાણી છે કે શાસ્ત્ર ખોટા ભાઈ. મોટાભાગનાનું આવું સમજણ છે, આનું શું સમજવું. અને એ લોકો કલ્યાણ મનાવે છે માણસોને, તો કેમ કરવું? વળી પાછા એમ કે છે કે તમારે ઠીક પડે ખાઓ, તમારે ઠીક પડે પીવો, ખૂબી કરો, આનંદ કરો, સિદ્ધ કોઈના ડરથી ડરો, નરકય નથી ને સ્વર્ગય નથી, લખ ચોરાશીએ નથી, કાંઈ નથી, આ તો બધું બંબે બંબ છે એમ કે છે. તમે આ અમારું રૂડું રહસ્ય શીખો કે છે. બધા સંશય મનમાંથી કાઢી નાખો. કર્મ ધર્મ જે કાંઈ બધા મુનિ કહી ગયા છે એને બિચારાને કાંઈ ખબર નથી. એને બિચારા ટાઢા પોરે નદીને કાંઠે બેહીને ખોટે ખોટું લખીને ગયું, બમગોળા માર્યા. હે જલસા કરો જલસા, આમ હાલે છે જગતમાં. એ પૂછે છે, લોકો કહે છે એવું, અહીંયા મુમુક્ષુ મુક્તને પૂછે, આનું અમારે સમજવું શું? ભાઈ એમ કહે છે, કર્મ ધર્મ ગયા મુનિ કથી રે, તેને આ વાતની ગમ નથી રે.
કર્મ ધર્મ ગયા મુનિ કથી રે, તેને વાતની ગમ નથી રે.
એ બિચારા વાતમાં કશું સમજતા જ નથી. કર્મનું કૂટણું કોક ધર્મનું કૂટણું કરતા ગયા છે, જીવને બિચારાને કૂટણામાં નાખ્યા. સાચી વાત કોઈ સમજાવી નહીં, આવું પાપી ગુરુઓ કહે છે. આ શિષ્ય કહે છે, એમ કહે છે આ જગતમાં જાજા રે, ધર્મ હીણ અધર્મી ના રાજા રે.
એમ કહે છે આ જગતમાં જાજા રે, ધર્મ હીણ અધર્મી ના રાજા રે.
હે એ તો એવા ના એવા જ રહેશે રે, કે કોઈ ખબર એની લેશે રે.
એ તો એવા ના એવા જ રહેશે રે, કોઈ ખબર એની લેશે રે.
આ જગતમાં ઘણા એવા છે આ મુમુક્ષુ કહે છે કે મહામુક્ત આ એવાને એવા રહેશે કે કોઈ એની થોડી ઘણી ખબર લેશે, એને કાંઈ ફળ મળશે કે એમના મેમના માલ્યા કરશે, એનું અતિ એની અવળી મતી છે, એને કોઈની બીક નથી. અને એવા ઉપદેષ્ટા આ જગતમાં ઘણા ઉપદેશ આપે છે અને પૂર્ણ પાપમાં પોતે વર્તે છે, મન માન્યા પાપ કરે છે, એનું શું કરવું, એને કોણ મનાવે? વળી એવા પાપી આ લોકમાં અધર્મી આચાર્ય થયા છે, ત્યાં તો થયા છે અધર્મી આચાર્ય રે, જાણે બેઠા છીએ કરી કાર્ય રે.
ત્યાં તો થયા છે અધર્મી આચાર્ય રે, જાણે બેઠા છીએ કરી કાર્ય રે.
હે એમ મને માન્યું મૂર્ખાએ રે, કરવું રહ્યું નથી હવે કાય રે.
એમાં મને મને
મૂર્ખાએ કે આપણે તો બધું કરી ચૂક્યા છીએ, આપણે તો પૂર્ણ થઈ ગયું છે. ચાર પાંચ જણા એ માન્યો એટલે એ આચાર્ય થઈને બેઠો. હવે એની ઘડી ખમ્મા બોલાય અને જય જય નાથ થાય, હવે કોઈનું કેમ સાંભળે કહો. અને એણે સમજી લીધું છે કે જો શાસ્ત્રને પ્રધાનપણું આપશું તો આ બધા મારા ચેલા શાસ્ત્ર વાંચશે, તો શાસ્ત્રમાં મારા ધર્મીના લખણ બધા લખેલા છે, એને વાંચવામાં આવશે તો એ ઓળખી જાહે કે આ તો એક નંબરનો અધર્મી છે. એટલે શાસ્ત્રને તો એ પ્રથમ ખોટા કે, શાસ્ત્રમાં જોવાનું જ નહીં કે, શાસ્ત્ર વંશાય જ નહીં, હું કવિશ પરમ શાસ્ત્ર એમ કહી એને જીવને બચારાને ભરમાવ્યા. હવે આ બધા એને ભગવાન માનીને બેસી ગયા, એક જીવતા જાગતા ભગવાન મને મળેલા. હા, એકે મારે 52 ચેલા છે અને હું આચાર્ય છું. એ તો તને આચાર્ય બનાવ્યો કોણ? એ કે મને આચાર્ય મારા ગુરુએ આચાર્ય પદ આપ્યું છે ને, અને મારે લઈને કેટલાય ચમત્કાર થાય છે પૂછવાને. બોલો પડખેવાળો કે ઘણાય ચમત્કાર થાય છે. શું કહે છે કે હા વાંચી વાત છે. મેં કીધું ભગવાન છો તો કે હું ભગવાન છું, મારે મોઢે મને કીધેલું. હા, મને ભગવાન મળેલા છે, કંઈ ખોટી વાત નથી. એ કહે છે કે મને તમે ભગવાન જાણો. મેં કીધું શું પણ તું બોલે છે? એવો મૂર્ખ મળ્યો હતો એક નંબરનો, અને એ મૂર્ખને માનનારાય ઘણા હતા. એટલે આવી રીતે આ જગતમાં ઘણા મૂર્ખ ભગવાન થઈને બેઠા છે, મનમાં માને છે કે આપણું બધું કામ થઈ ગયું છે, અને અધર્મ એના જુઓ તો આપણેથી વર્ણન થાય એમ ન હોય, અને આચાર્ય થઈને બેઠા હોય જાજો બધો ડેંડાટ રાખે એટલે લોકોને એમ થાય કે આ તો બહુ મોટા હશે, આટા ટોપ બધો જબરો, પણ માલિકરો પાપ તે આપણાથી બોલાય નહીં કહેવાય નહીં, એવા તો આચાર્યશ્રીના પાપ. હવે આચાર્ય એવા જગતમાં ઘણાય પાપી થયા, હવે એને આશરે કલ્યાણ કેમ થાય કો? માટે ભગવાનના ભક્તો ખોટું ઓળખે એવું કલ્યાણ નિર્ણયને ખાસ કહેવું છે, વારંવાર એની એ ટકોર છે. ભલે આ પાપીએ પોતે એમ માની લીધું છે કે અમારું કામ તો પાકું થઈ ગયું છે, મારો મોક્ષ તો થઈ જ ગયો છે, હવે બીજાને ઉપદેશ દઉં એમ, પાછા જેમ પોતે સમજાવાય એમ બીજાને પાછા સમજાવે. બીજાને કે ભાઈ તમે ભગવાન જ છો, એમ માનો હું ભગવાન છું એટલે કામ થઈ ગયું. હવે આવા જગતમાં ભૂલા પડેલા બીજા હજારો નર નારીને ભૂલા પાડે છે, એ ખરેખરા ભગવાનના ખૂની છે, પ્રભુના પૂર્વના વેરી છે. માટે એવા પાપીઓને ન માનવા, ભલે એ આચાર્ય કહેવાતા હોય કે ગુરુ રાજ કહેવાતા હોય કે ધર્મ ધુરંધર કહેવાતા હોય કે ભગવાનના દીકરા કહેવાતા હોય, ગમે તે કહેવાતા હોય, પાપીથી દૂર રહો. બસ એનાથી છેટા રહો, મોક્ષ ત્યાં નથી. મોક્ષ ત્યાં નથી, જે જે ભગવાને ધર્મ સ્થાપ્યા છે એ ધર્મમાં જો રહેવામાં આવે તો જ કલ્યાણ થાય છે. પણ આ પાપી તો કેવા છે, જે જે ભગવાને ધર્મ સ્થાપ્યા છે એ બધાયને અધર્મ કહે છે, ધર્મને જ અધર્મ કહી કેટલાયને ધર્મમાંથી પાડે છે. માટે એવા પાપી માણસોથી છેટે રહેવું તો મોક્ષ થાય. આ મુમુક્ષુ મુક્તને પૂછે છે કે આવા પાપી છે અને ધર્મમાંથી માણસોને પાડે છે અને ફળ શું મળશે? ધર્મના દ્વેષી છે, પાપના પાડ છે, મોક્ષને માર્ગે તો કમાડ દઈને બેઠા છે. હવે એવા માણસોને ફળ શું મળશે? આવો પ્રશ્ન કર્યો છે. એ પાપીની ગતિ શું થશે? કે
ધર્મ દ્વેષી પાપ ના તો પાડ રે, મોક્ષ માર્ગે લોહ કમાડ રે. ધર્મ દ્વેષી પાપ ના તો પાડ રે, મોક્ષ માર્ગે લોહ કમાડ રે. તે તો તનત જે ફળ પામે રે, કે જો સર્વે સંશય શોક વામે રે. તે તો તનત જે ફળ પામે રે, કે જો સર્વે સંશય શોક વામે રે. સમજાવજો એ સારી ફેર રે, મહા મુનિ મોટે કરે મેર રે. એ ભવમાં ભૂલાવણી છે ઘણી રે, મને બીક લાગે છે તે ધણી રે. ભવમાં ભૂલાવણી છે ઘણી રે, મને બીક લાગે છે તે ધણી રે. માટે વળી વળી પૂછું વાત રે, તેજો રાજી થઈ રળી આત રે. માટે વળી વળી પૂછો છો વાત રે, કેજો રાજી થઈ રળી આત રે. કેજો ખરા ખરું વસાવીશ રે, એમ કહીને નમાવ્યું શિષ રે. કેજો ખરા ખરો વસાવીશ રે, એમ કહીને નમાવ્યો શિષ રે.
જગતમાં અપાર ભૂલવણીઓ રહી છે. મુમુક્ષુ કહે છે કે હું એમાં ભૂલો ન પડું, મોક્ષની બાબતમાં ગમ ન ખાઈ જાઓ, હેરાન ન થાઓ, માટે મારા ઉપર કૃપા કરી અને સાચી વાત કહો. આવા અધર્મીને શરણે જાતાય શું કલ્યાણ થાય છે? આવી રીતે અધર્મ કરે છે અને પાછા મોક્ષની વાતો કરે છે, એવાને આશ્રય જાતા, એવાને શરણે જાતા કોઈ જીવનો ઉદ્ધાર થાય છે? અને ખરેખર જગતમાં જોઈએ ને તો આવું ઘણું છે. એ તો આપણને સીધે સીધું સાચું મળી ગયું છે, એટલે આપણને જગતમાં ખોટું કેટલું છે એની એ ખબર નથી. કારણ કે વરસાદ વરસ્યા કરતો હોય ને તો કાળનું દુઃખ કેવું હોય એની ખબર ન પડે. એમ આપણને સીધે સીધી સાચી ઉપાસના અને સાચા સાધુ શુદ્ધ સંપ્રદાય એની પ્રાપ્તિ થઈ ગઈ. ખોટામાં કાંઈ ભરાણા નથી, એટલે આપણને ખોટું કેટલું ખતરનાક હોય એની ખબર ન પડે. બાકી જગતમાં એટલું બધું ધર્મને નામે પાપ થાય છે કે જેનું આપણે જીભે વર્ણન ન કરી શકાય. એટલું બધું અમુક ગુરુઓ થઈને, આચાર્યો થઈને એટલા બધા પાપ કરે છે એની વાત જ કહેવાય નહીં. અને એના પાપ જ્યારે મુમુક્ષુ જીવ જાણે છે ત્યારે એ મોક્ષના માર્ગમાંથી પડી જાય છે. પછી એક બે જગ્યાએ એને એવું દેખાણું હોય, એથી કરીને એ સારાય ધર્મને એવા માને છે. પણ બધાએ ધર્મ એવા હોતા નથી, બધાએ આચાર્ય એવા હોતા નથી, બધા સાધુ એવા પાપી હોતા નથી. પણ અમુક પાપીને જોઈને સાચા સંત પ્રત્યેથી પણ એને ભાવ ઉઠી જાય છે અને છેવટે એ જીવ મોક્ષના પંથમાંથી ફેંકાઈ જાય છે. એટલે આવા પાપીની શું ગતિ થશે કે જે હજારોનું કલ્યાણ બગાડે છે? એનું તો કલ્યાણ બગાડે છે એ તો બરાબર છે, હજારોને ઊંધો ઉપદેશ કરીને કલ્યાણ બગાડે છે, દંભ કરે છે, પાખંડ કરે છે. એને ભગવાનમાં સહેજે ભાવ નથી, નાસ્તિક છે અંદરથી, ઉપરથી આટા ટોપ ભક્તનો કરી અને પાપ કરે છે. ને એના જેવા હોય એની આગળ પાછા પાપ કરાવે છે. આની ગતિ શું થશે? આવી રીતનો પ્રશ્ન કર્યો. હવે મુક્ત એને ઉત્તર આપે છે.
મુક્ત કહે સુણ શુભમતી સત્ય વાત સમજીએ સાર
કહે સુણ શુભમતી સત્ય વાત સમજીએ સાર
કૃતજ્ઞ ના એ કામ છે જે નિંદે આગમ અવતાર
કૃતજ્ઞ ના એ કામ છે જે નિંદે
મુક્ત કહે છે કે મુમુક્ષુ ધ્યાન દઈને સાંભળ, શાસ્ત્ર અને ભગવાનના અવતાર આ બેને જે ખોટા કહે છે એ કૃતજ્ઞ છે, એ પાપી છે, એટલી વાત તું સમજી લેજે. ભગવાનના શાસ્ત્ર, ભગવાનના અવતાર, એની કોઈ દી નિંદા કરાય નહીં. એના નિંદાના કરનારાને મહાન કષ્ટ આવે છે.
સત શાસ્ત્ર સુખદાયી છે, સમજાવે છે સત્ય અસત્ય.
સત શાસ્ત્ર સુખદાયી છે, સમજાવે તે સત્ય અસત્ય.
તેને મિથ્યા કરી માનવું એ જ આવી જાણવી કુમત્ય.
તેને મિથ્યા કરી માનવું એ જ આવી જાણવી કુમત્ય.
હે શાસ્ત્ર કહે તે સત્ય છે, નથી અસત્ય તે અણુભાર.
શાસ્ત્ર કહે તે સત્ય છે, નથી અસત્ય તે અણુભાર.
નીચે નરકમાં પડશે એવા નિંદાના કરનાર.
નીચે નરકમાં પડશે એની નિંદાના કરનાર.
આ એનું ફળ કહ્યું. જે શાસ્ત્રની નિંદા કરે છે એ નરકમાં જશે. માટે ભગવાનના ભક્ત કોઈ દિવસ સતશાસ્ત્રની નિંદા ન કરે. સતશાસ્ત્રને સરખું સમજવું એ વ્યવહાર છે, પણ એની નિંદા કરવી એ વ્યવહાર નથી. નહીં કહેવું જોઈએ કોઈ દિવસ કે વ્યાસ વાલ્મિકીની બુદ્ધિ નાસી ગઈ, ખબર કાંઈ એને પડી નહીં, બધું લખલેખ કર્યું. ઘણા એવું બોલે છે, ગીતા ભાગવતને ખોટા કે પછી ક્યાં વાત નહીં. એવા પાપી છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નરકમાં પડશે. શાસ્ત્ર વિના આ જગતમાં છે શું? શાસ્ત્ર જો નથી તો કાંઈ નથી. શાસ્ત્ર નથી તો માં નહીં, શાસ્ત્ર નહીં તો બાપ નહીં, શાસ્ત્ર નહીં તો પાછળ વધું શું? શાસ્ત્ર નહીં તો પત્ની નહીં. બધી વ્યવસ્થા તો શાસ્ત્રએ કરી છે. માટે શાસ્ત્રની વાત કોઈ દિવસ ખોટી નહીં માનવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત માં એવું કહ્યું કે શ્રીમદ ભાગવત આદિક શાસ્ત્ર સત્ય છે, અને એ શાસ્ત્રમાં જે કહ્યું છે તે પ્રમાણે જ થાય છે, પણ બીજી રીતે થતું નથી. માટે શાસ્ત્રને કોઈ દિવસ ભગવાનના ભક્ત ખોટા ન માને. શાસ્ત્રને હંમેશા પ્રભુના ભક્ત સાચા માને. શાસ્ત્રને ખોટા માનશો તો ભગવાન ખોટા થઈ જશે, ધામ ખોટા થઈ જશે, ધર્મ અને નિયમ ખોટા થઈ જશે. શાસ્ત્રને ખોટા માનતાની સાથે બધું ખોટું, પછી કાંઈ સાચું રહેતું નથી. કલ્યાણ પણ ખોટું, મોક્ષની વાત એ ખોટી, કારણ કે શાસ્ત્ર વિના બીજું કોણ એવી વાત કરે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે,
શાસ્ત્ર જે જે સૂચવે તે કુડું ન પડે કાય.
શાસ્ત્ર જે જે સૂચવે તે કુડું ન પડે કાય.
ગ્રહણ પાંખે છે અસમાન માં તે હસહુ દેખે છે આય.
ગ્રહણ પાંખે છે અસમાન માતે હસહુ દેખે છે આય.
શાસ્ત્ર ગ્રહણની વાત કરે છે તો એ ગ્રહણ અહીં બધાઈને દેખાય છે. માટે શાસ્ત્રમાં જે કાંઈ લખ્યું છે એ સાચું છે, ભગવાનનો ભક્ત એને સાચું માને. શાસ્ત્રને ખોટા નહીં માનવા એટલું ખાસ કરીને અહીંયા વારંવાર લખે છે અને શાસ્ત્રને સાચા માનવા બાબત મોટો જબર વિસ્તારથી સ્વામીએ અહીંયા વર્ણનથી એક અધ્યાય લખ્યો છે. ભગવાનના ભક્તો હંમેશા શાસ્ત્ર પ્રમાણે રહે, શાસ્ત્રની મર્યાદામાં રહે. કહે છે, શાસ્ત્ર થકી સાધુ ઓળખાય છે, શાસ્ત્ર થકી સમજણ થાય છે, શાસ્ત્ર કરીને સુબુદ્ધિ આવે છે, શાસ્ત્ર વિના મતિ ઊંધી રહે છે, શાસ્ત્રની મર્યાદેથી જ સૌ સુખી થાય છે, નહીતર દેહધારી માત્રને દુઃખ આવે છે. દેવ દાનવ માનવ મુનિ આ બધાય શાસ્ત્રની મર્યાદામાં રહેવાથી સુખી થાય છે. કેટલીક વાતો કેવી, કેટલોક શાસ્ત્રનો મહિમા કેવો, શાસ્ત્ર વિના કોઈ વાત ઊભી રહેતી નથી. સ્વામી તો કહે છે કે એવા સત શાસ્ત્રો છે એમાં જે દોષ દેખાડે એની જીભ કાપી લેવી જોઈએ. હા, નિષ્કુળાન સ્વામી કહે છે, જુઓ, તેમાં દોષ દેખાડે છે પાપી રે, તેની જોઈએ છીએ જીભ કાપી રે.
તેમાં દોષ દેખાડે છે પાપી રે, તેની જોઈએ છીએ જીભ કાપી રે.
તેની જોઈએ છીએ જીભ કાપી રે,
તેની જોઈએ છીએ જીભ કાપી રે.
તે તો મરીને જમપુર જશે રે, ઘણી જમદૂતની માર ખાશે રે.
તે તો મરીને જમપુર જશે રે, ઘણી જમદૂતની માર ખાશે રે.
પડશે નરકના કુંડમાં તે હ, પાછો નહીં મળે મનુષ્ય દેહ રે.
પડશે નરક કુંડમાં તે હરે, પાછો નહીં મળે મનુષ્યનો દેહ રે.
હે, પાછો નહીં મળે મનુષ્યનો દેહ રે,
પાછો નહીં મળે મનુષ્યનો દેહ રે.
માટે કોઈ દિવસ શાસ્ત્રની નિંદા નહીં કરવી. સાચા શાસ્ત્રને ખોટા કહી અને હોશિયારી કરવા જવાથી ફરીને મનુષ્યનો તન નહીં મળે એમ કહે છે. માટે શાસ્ત્રમાં જે છે એને સાચું માનવું જોઈએ. શાસ્ત્ર નહીં માનીએ તો હમણાં કહ્યું એવી રીતે ભગવાન, કલ્યાણ, ધામ, મોક્ષ, સુખ, દુઃખ કાંઈ પછી રહેતું નથી. સંત અસંત, ન્યાય અન્યાય, ધર્મ અધર્મ આ બધી વાત ગ્રંથ કહેનારા છે. ગ્રંથ તો અનાદિ કહેવાય, વેદને અનાદિ કહ્યા છે. માટે ભગવાનના ભક્ત શાસ્ત્રને કાયમને માને. શાસ્ત્ર બહાર જે વર્તે છે ખરેખર એને શાસ્ત્ર બહાર દેહ મળે છે એમ કહે છે. એટલે કે એને પછી મનુષ્યનો તન મળતો નથી. શાસ્ત્રને ખોટા માને છે એને શાસ્ત્ર ઉપયોગમાં ન આવે એવું તન મળે છે. અર્થાત પછી કૂતરા, ભૂંડડા, ખર, શિયાળિયા વગેરેના એને અવતાર આવે છે, માણસના અવતાર એને મળતા નથી. અને જ્યારે એવા અવતાર એને આવશે ત્યારે એના અંતરમાં અતિ અતિ પસ્તાવો થશે, હૃદયમાં ભયંકર બીક લાગશે. માટે ભગવાનના ભક્ત શાસ્ત્રની વાત કદાપી ખોટી ન માને. ઘણી વખત આપણને એવું લાગતું હોય છે શાસ્ત્રમાં આ વાત લખી છે એ બરાબર નથી, આ વાત લખી છે એ બરાબર નથી. આપણે આ બુદ્ધિથી ઘણીવાર શાસ્ત્રને પણ સમજી નહીં શકતા હોવાથી આડુંઅવળું કહેતા હોઈએ છીએ. પણ પૂર્વાપુર બરાબર સમજીને જો વિચાર કરવામાં આવે તો શાસ્ત્રની કોઈ પણ વાત ખોટી નથી. કાળે કરીને અમુક વાત ફેરફારવાળી થાય છે, બદલાય છે, એ વાત બરાબર છે. પણ શાસ્ત્રની અંદર સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલયુગ એ ચારેય કાળની વાત લખી છે કે કલયુગમાં આવા ધર્મ, સતયુગમાં આવા ધર્મ, ત્રેતાયુગમાં આવા. કળયુગના માનવીઓએ આવી રીતે રહેવું એ પણ શાસ્ત્રમાં અગાઉથી લખી દીધું છે. અને એમ ન રહે એને દુઃખ આવ્યા વિને રહેતું એ નથી, એ વાત પણ સાચી છે. કે ઘણાયને શાસ્ત્રને મર્યાદાથી બહાર જતા જીવનમાં દુઃખ આવ્યું છે અને આપણે પણ આપણા જીવનનો અનુભવ કરીએ તો આપણને એવી ખબર પડે કે આ જગ્યાએ મેં ભગવાનની આ આજ્ઞા લોપી એટલે મારા અંતરમાં આ દુઃખ પેદા થયું. જો મેં આ પરમાત્માની આજ્ઞા કહેતા આ ધર્મ શાસ્ત્રની મર્યાદા મેં ન ઉલ્લંઘી હોત, ન ફેરવી હોત, તો મારે માથે કષ્ટ આ ન આવત. તપાસીએ, ખબર પડે, પોતાને પોતાની પણ ખબર પડે. વિચારવાને તો તરત ખબર પડે છે, કાંઈ પણ જીવનમાં દુઃખ આવે એની પાછળ જો ઊંડાણપૂર્વક જોવામાં આવે તો તરત ખબર પડે કે શાસ્ત્રની મર્યાદા બહાર હું આટલો ગયો એટલે મને આ દુઃખ આવ્યું, નહીતર ન આવે. અને એટલે જ કહેવાય છે ને કે શ્રીજી મહારાજની લખેલી શિક્ષાપતિ પ્રમાણે જે વર્તે એને જરાય દુઃખ ન પડે, અને શિક્ષાપત્રી બહાર જાય એને સુખ ન રહે. માટે ભગવાનના ભક્તો, શાસ્ત્રને સર્વ રીતે સંપૂર્ણ રીતે સાચા માની એમાં પ્રતીતિ રાખે. કોઈ પણ પંથ એવો હોય કે જે શાસ્ત્રની જડમૂળથી નિંદા કરીને શાસ્ત્રને ઉડાડી દેતો હોય એ પંથને ભગવાનના ભક્તોએ નહીં માનવો અને એવાની વાતે નહીં સાંભળવી, એની વાતે નહીં સાંભળવી. એક ગામમાં એક જણો આવતો હતો મંદિરે, એ આવી વાત કરતો હતો કે શાસ્ત્ર શું કરવાના, એમ થોથા પોથા વાંચવાની કાંઈ જરૂર નથી કે છે, એમ ખંડન કરી અને પોતાનો જે મત હોય એને સ્થાપન કરે. એ તો ખીજાણો એક દિવસ કે આ બધા આખો દડો વાંચ વાંચ કરે છે, મલકરથી હું નીકળવાનું છે કે, પણ સદગ્રંથ વાંચે એમાં શું ખોટું છે? સદગ્રંથ વાંચે છે એ વાત તો સાચી છે. ભગવાનના ભક્તોને શાસ્ત્ર વાંચતા વાંચતા સદમતી જાગવાની છે, સદનિર્ણય લેવાના છે. શાસ્ત્ર બહાર ક્યાંથી નિર્ણય લેશે? શાસ્ત્ર નહીં વાંચે, નહીં સાંભળે, ભગવત ચરિત્ર નહીં ગાય, નહીં સુણે, ક્યાંથી આને પ્રભુમાં પ્રીતિ થશે? કોઈ એમ માને કે પાદરું યજ્ઞ થઈ જાય એમ તો કાંઈ થતું નથી, કોઈ નહીં. માટે શાસ્ત્રની કથા, શાસ્ત્રની વાતો, શાસ્ત્રમાં લખેલા ચરિત્રો, એમાં ભગવાનના ભક્તને ક્યારેય પણ સંશય નહીં કરવો જોઈએ એવું આ નિર્ણયમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે. શાસ્ત્રની મર્યાદા ભગવાનના ભક્ત પ્રેમથી પાળે, નહીં પાળે તો દુઃખી થશે એમ પણ કહે છે. પછી એને પાછળથી અતિશય ઓરતો થશે, માટે એમ પહેલેથી જ ભગવાનના ભક્ત એ વાત વિચારી જોવે. વળી એમ કે છે, વળી પૂછી તે પ્રભુની વાત રે, તે પણ સુણી લેજે સાક્ષાત રે.
વળી પૂછી તે પ્રભુની વાત રે, તે પણ સુણી લેજે સાક્ષાત રે.
ક્યાં જીવ ક્યાં જગદીશ રે, ક્યાં ખદ્યો તો ક્યાં દિનેશ રે. જે જે જગ જીવન થી થાય રે, તે તો જીવ થી નવ થાય રે.
જે જે જગ જીવન થી થાય રે, તે તો જીવ થી ન થાય કાય રે.
હે જોને પ્રભુ તણો પ્રતાપ રે, સહુ જાણે જગત માં પરે.
જોને પ્રભુ તણો પ્રતાપ રે, સહુ જાણે જગ માં પરે.
હે જેની આજ્ઞાને શશી સુર રે, નથી લોપતા જાણો જરૂર રે.
જેની આજ્ઞાને
ભગવાનના ભક્તને ક્યાં ભગવાન ને ક્યાં જીવ એમાં કેટલો અંતર છે એ વાત સમજવી જોઈએ, નહીતર એને પરમાત્માનો મહિમા જાણ્યામાં કચાશ રહે છે. અને બીજું પણ કાંઈક થાય તો ઊંધું થાય. માટે મુક્ત મુમુક્ષુને એમ કહે છે કે ભગવાનની વાત કરી એટલે હું તને ચોખવટ કરું છું કે જીવ કોઈ દિવસ ભગવાન થઈ શકતો નથી, એની કોઈ દિવસ યશ શક્તિ નથી. જે ભગવાનથી થાય એ જીવથી ક્યારેય પણ થતું નથી. પરમાત્માનો પ્રતાપ અને જીવનો પ્રતાપ એ બેયમાં તો અપાર અંતર છે. ભગવાનનો પ્રતાપ એની તો શું વાત કહીએ, એની સાથે જીવ ક્યાંથી આવે. માટે મુમુક્ષુ હોય એણે ભગવાનના સ્વરૂપમાં ગાઢ પ્રીતિ કરી અને પરમાત્માની આજ્ઞામાં રહેવું, આ સિવાય મોક્ષનો માર્ગ બીજો કોઈ પણ સરળ સુગમ નથી. ભગવાનના દાસ થઈ અને ભગવાન કહે એમ કરશું નહીં તો દાસ થયા નથી, એ નિર્વિવાદ વાત છે. કેમ જે ભગવાનની આજ્ઞાને વિશે તો સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર આ બધાએ રાત દિવસ સાવધાન થઈને રહે છે. મહાકાળ પણ એની મરજી ને એની આજ્ઞા નથી ઉલ્લંઘતો. આપણે એ મહારાજની આંગળીના લોપીએ એ આપણી મહા મોટી મૂર્ખાઈ છે. આપણને વિષયમાં આસક્તિ છે કે આ જગતની માન મોટાઈ આપણા જીવમાં ગરી ગઈ છે, ગમે તે તકલીફ છે, માટે ભગવાનની આજ્ઞા લોપીએ છીએ. બાકી ભગવાનની આજ્ઞા તો મોટા મોટા લોપતા નથી. અને ઘણીવાર હું કહું છું કે નથી લોપતા એટલે મોટા છે, આપણે લોપીએ છીએ એટલે નાના છીએ. અને જ્યાં સુધી લોપશું ત્યાં સુધી નાના રહેવાના. જે દિવસે આપણે ભગવાનની આજ્ઞા લોપતા બંધ થઈ જઈશું તે દિવસે આપણે આપોઆપ મોટા થવાના. નિષ્ણાત સ્વામીએ વચનવિધિમાં એવું કહ્યું છે કે મોટું થવાનું હોય મનમાં તો હરિવચન લોપશો માં લગાર, જો ઈચ્છા હોય મોટું થવાની પ્રભુની આજ્ઞામાં વળગી રહ્યો, વચન લોપશો નહીં. વચન લોપ્યા પછી માયાથી બચી શકાતું નથી. ખાસ ધ્યાનમાં લેજો, આપણી જીવની કોઈ તાકાત નથી કે કોટ બહાર જઈએ અને આપણને માયા ન ઉપાડી જાય. એમ વચન બહાર જાય એટલે સમજી લેવાનું કે માયા થપાટ મારવાની. સુખિયા તો જીવ તો જ રહે જો પ્રભુની બાંધેલી મર્યાદામાં રહે. ભગવાનની બાંધેલી મર્યાદામાં રહે તો ભગવાન એની રક્ષા કરે છે. કોઈ એવો અર્થ ન કાઢે એવી રીતે મર્યાદામાં રહી તો સુખિયા રહે જ ને, એમાં ભગવાનનું શું કામ. ગમે એમ કરીએ તોય કાંઈ ન થાય તો ભગવાને રક્ષા કરી કહેવાય, એવું કોઈ ન માનતા. શ્રીજી મહારાજે ના પાડી, પાત્ર એના ગળામાં હાથ નાખીને પછી વાંક અમારો કાઢે કે અમારું મન ઠેકાણે કેમ ન રાખ્યું, એમ અમે નવરા નથી કે. તમે આજ્ઞામાં રહો તો અમે તમારા થઈને રહીએ, તમને સુખ દઈએ. બાકી એવું ન માનતા કે આજ્ઞા પાળીએ તો સુખ થાય જ નહીં, વગર આજ્ઞાએ સુખ આપો તો હશે. ઘણાને આવો ઠરાવ છે. ભગવાન કહે છે કે અમે ચોખ્ખી ચોખવટ કરી રાખેલી છે કે જ્યાં સુધી આજ્ઞામાં રહ્યો ત્યાં સુધી તમારી રક્ષા કરવાની જવાબદારી અમારી છે, અને વચનો બહાર જાઓ પછી તમે તમારું ભોગવો, અમારે તમારે કાંઈ લેવા દેવા નહીં. પ્રથમના 18મા વચનામૃતમાં પણ ચોખવટ કરીએ છીએ કે જે દિવસ આ પ્રમાણે વર્તશો તે દિવસ મોક્ષ થશે, અને એ પહેલાં તમારો મોક્ષ થવાનો નથી ને અમને કાંઈ કહેતા નહીં. તમે જે કાંઈ ભજન ભક્તિ કર્યું છે એ તો કોઈ કાળમાં તમને ગમે ત્યારે મળશે, એ ફળ જાશે નહીં. પણ જે દિવસે આ કહ્યું એ રીતે વર્તશો તે દી કલ્યાણ થશે. અને એ વિના તો 18 પુરાણ કંઠે કર્યા હોય, 4 વેદ ભણ્યો હોય, એના અર્થને જાણતો હોય, કહી દેખાડતો હોય કે ગમે તે હોય, પણ કલ્યાણ નહીં થાય આવી ના પાડ્યું. માટે ભગવાનના ભક્ત મર્યાદાને પકડી રાખે. જીવથી મર્યાદા બહુ મુકાઈ જાય છે, અતિશય મુકાઈ જાય. થોડા દિવસ જ સત્સંગ ન રહે, બળ ઘટે, કુસંગ થાય, તરત જ મર્યાદાની બહાર આવ્યો છે. ભગવાનના ભક્તો ભગવાનથી એ બીતા નથી, એ અતિ આશ્ચર્યકારી વાત છે. એના મનમાં બીક રહેવી જોઈએ કે ભગવાનનું ધાર્યું હું નહીં કરું તો પછી કોનું ધાર્યું કરીશ. ભગવાન કે એમ નહીં કરું તો ભગવાન રાજીએ કેમ થશે. કોઈ દીકરો એના બાપને એમ કીધા કરે કે બાપ તમે મને બહુ વાલા છો ને, હે પ્રભુ આમ છે ને તેમ છે ને, પણ ઓલો કે કાંઈ ને આ કરે કાંઈ તો ઓલો રાજી કેમ થાય. માટે ભગવાનને રાજી કરવાનો ઉપાય ભગવાનની મરજીમાં ભગવાનના ભક્તને રહેવું. મોટા મોટા આજ્ઞા નથી લોપતા તો આપણે કેમ લોપાય. ખરેખર સમજવા જેવી વાત એ છે, મોટા મોટા એ પરમાત્માની આજ્ઞા બહાર જાતા નથી, આપણાથી એ પ્રભુની આજ્ઞા કેમ લોપાય.
સમર્થ પણ એ પરમેશ્વરની આજ્ઞા નથી લોપતા તો પરમેશ્વર મહાસમર્થ છે એની આપણે અસમર્થ એ આજ્ઞા કેમ લોપવી જોઈએ?
જેની આજ્ઞામાં સુરા રાજ રે મેઘ વરસાવે સૌજન કાજ રે,
જેની આજ્ઞામાં સુરા રાજ રે મેઘ વરસાવે સૌજન કાજ રે,
હે જેની આજ્ઞા ઉર વિચારી રે ભરણી રહી છે લોકને ધારી રે,
જેને આગના ઓરા વિચારી રે ધરણી રહી છે લોકને ધારી રે,
હે જેને આજ્ઞામાં શેષ હમેશ રે ચૌદ લોક ધરી રહ્યા શીશ રે,
જેને આજ્ઞામાં શેષ હમેશ રે ચૌદ લોક ધરી રહ્યા શીશ રે,
પોતાના બાહુબળથી ગરીબ માંથી ધનવાન થયો હોય ને એની આગળ કોઈ ગરીબ માણસ જાય અને આહુડા પાડીને એમ કે મારે ઘરે ખાવાનું નથી, મને ઉપર કંઈક દયા કરો, તો ઓલો 100 રૂપિયા દે. કોણ? જે ગરીબમાંથી ધનવાન થયો છે ને એ. પણ જેને બાપની સંપત્તિ મળી છે ને સીધે સીધો ખુરશી ઉપર બેઠો છે એની પાસે જઈને ગરીબ એમ કે હું ગરીબ છું ને મારે 100 રૂપિયાની જરૂર છે, તો ઓલો કે હવે હું ગરીબ ગરીબ વાળા કરેલા ભોગવવા પડે જાઉં, માં હું મરી ગયો છું, હા થોડુંક ઓછું ખાવાનું એમાં હું થઈ ગયું. કારણ કે આને બિચારાને ખબર નથી એ પરિસ્થિતિ કેવી હોય, બેયમાં આટલો ફેર રહે છે ભાઈ. એમ જ જેના કોળમાં કોઈ મહાન થઈ ગયા હોય એની પાછળના જે એની મહાનતા એ મહાનતા પાયમાં હોય એટલે એ આટલા બોદા હોય, ખ્યાલ આવે છે? એના બાપની મોટપ્યા એને મળી હોય પણ એને ખબર ન હોય કે મારા બાપે આ કઈ રીતે મોટપ પેદા કરી છે. અને એમ કહેવાય છે કે સીધે સીધું પચે નહીં, કોઈને ખબર વિનાનું પચે નહીં. સંપત્તિ બાપ દીકરાને સોંપે ત્યારે બાપ 70 વાર વિચાર કરે કે મેં આ પૈસા કેવી રીતે ભેગા કર્યા છે, હું આટલી કક્ષાએ કઈ રીતે આવ્યો છું અને મેં કઈ રીતે કસોટીમાંથી પાર પસાર થઈને આ બધું ભેગું કર્યું છે એ આ છોકરાને હું ખબર. અને આ બારામાં સાધુ એક દ્રષ્ટાંત દે છે. એક બહુ શ્રીમંત શેઠ હતો, એને એક દીકરો એક દીકરી. શેઠના મનમાં બહુ વારથી વિચાર થાય કે મારે હવે વૃદ્ધાવસ્થા આવતી જાય છે તો મારા દીકરાને મારે સંપત્તિ સોંપી દેવી છે, બધોય હોદોય અને દઈ દેવો છે, ઓફિસની ચાવીઓ જે કાંઈ સોનું ચાંદી રૂપિયા મકાન બંગલા બધું. પણ શેઠના મનમાં વિચાર થાય છે કે હું તો મજૂરી કરતાં કરતાં મહાન થયો છું, આ પૈસા કેમ મળ્યા છે એ મારું મન જાણે છે, આ છોકરાને શું ખબર હોય. પહેલાં આ છોકરાની કસોટી કરવી છે, એને પહેલાં ભાન કરાવવું છે પૈસા કેમ પેદા થાય એમ. એક દિવસ એના યુવાન છોકરાને બોલાવ્યો, ખાન પાનમાં રમવું ફરવું હરવું મોટરો લઈને આઠા મારવા, ઠીક પડે એ બજારે જઈને ખાઈ આવવું, ઠીક પડે એને મળી આવવું, પૈસા છે કોઈ આંટી ઘૂંટી એને નથી, બધી ઇન્દ્રિયોને છૂટી મૂકેલી હોય પૈસાવાળાના છોકરાએ બધી ઇન્દ્રિયોની છૂટી મૂકેલી હોય. ગુણાતીતાનંદ સ્વામી તો એમ કહેતા હતા કે પૈસા વાળો એક દિવસમાં જેટલું પાપ કરે એટલું પાપ ગરીબ આખા ભવમાં ન કરી શકે. ખોલો એક દિવસમાં એટલું કરે, હા મન માને એ સ્ત્રીને મળી આવે, પૈસા છે પૈસાવાળાના દીકરા મન માને એટલા પાપ કરી શકે છે, ગરીબથી કરવું હોય ને તોય થાય નહીં કારણ કે એની આગળ સાધન નથી, એ શું કરે? આ શેઠના મનમાં એમ થયું કે આ મારો જુવાન દીકરો મન ફાવેને આઠા માર્યા કરે છે, મજા કર્યા કરે છે, કોઈ દી આવડો મોટો થયો હજી રળીને રૂપિયો લાવ્યો નથી અને મારે આ સંપત્તિ એને સોંપવાની છે અને આ સંપત્તિની કિંમત શું, એ તો ગમે એમ વેડફી નાખે. છોકરાને બોલાવીને કહ્યું છે કે અહીંયા કાલ તું છે ને 1 રૂપિયો તારી મેળે કમાઈ લાવજે. આવું શેઠે એના છોકરાને ફરમાન કર્યું. એક રૂપિયો તારી મેળે તારે રળી લાવવાનો કાલે, કાલ સાંજ સુધીમાં રૂપિયો લાવજે, સાંભળ્યું તક? હા, હવે છોકરાને તો ચિંતા થઈ થોડી, કોઈ દિવસ એને ચિંતા નહીં થયેલી, આજ પહેલી વહેલી થોડી ચિંતા થઈ. સાંજ સુધી પોતે વિચાર કર્યો, આંટા માર્યા, પણ કેમ રૂપિયો રળવા જવું, ક્યાં જઈને રળવો રૂપિયો, કઈ રીતે રૂપિયો લાવવો? પછી સાંજે ઉદાસ થઈ ગયો એટલે એની બાઈએ પૂછ્યું કે કેમ ઉદાસ છો? તો કાંઈ નહીં. એની બહેન હતી એ બધી ઘરે આવી હતી મળવા, એ પૂછવા માંડી કે તને થયું શું? તો કે બાપુજીએ રૂપિયો માગ્યો છે, મારી આગળ રૂપિયો છે નહીં, અને એમ કહ્યું છે કે સાંજ સુધીમાં રળીને લાવજે ગમે એમ કરીને, એટલે મારે શું કરવું? અને બાપુજીએ સાથોસાથ એ કહ્યું છે કે રૂપિયો સાંજે રળીને નહીં લાવે તો સાંજે ખાવા દેવાનું નથી. એટલે એની બેન કહે છે, ભાઈ ઉદાસ થામાં, લે રૂપિયો આપું તને. એટલે એની બેને રૂપિયો આપ્યો, આને હાથમાં લઈ એના બાપ આગળ આવ્યો છે, એના બાપને કહે છે કે લો પિતાજી લાવ્યો રૂપિયો. તક હા, એના બાપાએ આજ્ઞા કરી કે જા કુવામ નખ્યાય, એટલે તરત ઉપડ્યો નખ્યો કુવા. બીજે દિવસે એના બાપાએ કીધું છે કે બેટા આજ રૂપિયો રળી લાવવાનો છે, નહીતર સાંજે ખાવા નહીં મળે. સારું. અને શેઠ બહુ હોશિયાર એટલે એની દીકરીને કીધું કે બેટા તું હારે જા. એને હારે વળાવી, બોલો સવારથી સાંજ સુધી આંટા માર્યા, રૂપિયો કંઈ મેળાવ્યો નહીં. પછી સાંજે ઢીલો થઈને બેઠો, ત્યારે એની બા કહે છે કે બેટા થયું શું? તો કે મારા બાપુજીએ કહ્યું છે કે રૂપિયો રળી લાવવાનો. તો કે ઉદાસ થામાં લે રૂપિયો. એ રૂપિયો આપ્યો, લઈને આવ્યો એના બાપા આગળ, આવીને બતાવ્યો કે રૂપિયો લાવ્યો. તો કે આ લાવ્યો. તો કે જા કુવામ નાખે, ઉપડ્યો નાખે. શેઠ હોશિયાર એટલે એની સ્ત્રીને કહે છે કે હમણાં તું મળવા ગઈ નથી, આંટો મારી જા. એટલે એને એને પિયર વળાવી. હવે છોકરો ને શેઠ બે રહ્યા. પછી કીધું છે કાલ રૂપિયો લઈને આવજે, નહીં તો ખાવા નહીં મળે. પછી આ તો સવારથી સાંજ સુધી બિચારો વિચાર કરે છે રૂપિયો લાવવો ક્યાંથી. છેવટ રાત પડી ગઈ, રાતના 8 વાગ્યા, અંધારું થઈ ગયું, દુકાનો બધી બંધ થવા માંડી. અને વિચાર થયો કે રૂપિયો નહીં લાવવું તો કાલ મારો બાપ ખાવા દેવાનો નથી, હવે શું કરવું? પછી છેવટે થાકીને બજારે નીકળ્યો, કાંઈક મજૂરી જો મળે ને રૂપિયાની મજૂરી કરું. એક શેઠની દુકાન આગળ આવીને ઊભો રહ્યો. એ વખતે ત્યાં એક મોટું લાકડાનું ખોખું, માલિકો કંઈક ભરેલી વસ્તુ વજનદાર, એ કોક શેઠીએ આવીને ખરીદ્યું. રાત્રિનો સમય થઈ ગયેલો અને એણે એના મકાન એ ખોખું લઈ જવું, એટલે મજૂર ગોતે, પણ મજૂર કોઈ જડ્યો નહીં. આ પડખે ઊભો ઊભો કહે છે, ભાઈ મજૂર ગોતશો નહીં, હું ખોખું ઉપાડી લઈશ. ભલે જોયું, લાગ્યો શ્રીમંતનો છોકરો, પણ ગમે એમ, શું આપશો મને? તો કે રૂપિયો મળશે. તો કે સારું. એ મોટું ખોખું 2-3 જણાએ થઈને એને ખભે ચડાવ્યું, એ વાંકો વાંકો ડેબા ઉપર મોટું ખોખું ઉપાડ્યું, અને પછી એની જિંદગીમાં પહેલી વાર એ વજન લઈને આવ્યો. હાલતો હાલતો અધવે જતા એને એક થાક લાગ્યો છે, ને પરસો વળ્યો, ન પૂછો વાત, જો ખોખું હેઠું ઉતારે તો વીચમાં ચડાવે કોણ? હેઠું ઉતારે તો હેઠું જ રહે, પછી ઉપડે એમ હતું નહીં. અને ઓલો શેઠ તો સરનામું આપીને વ્યો ગયો કે આ જગ્યાએ લાવી જવે, કિલોમીટર જેટલું ઘર આઘું. અને એ ખોખું લઈને ત્યાં પહોંચ્યો, પહોંચ્યો દાદો લે ભે થઈ ગયો, માંડ એનું ઘર આવ્યું. એને ખોખું હેઠે ઉતારીને કે શેઠ રૂપિયો લાવો. ઓલા શેઠે રૂપિયો આપ્યો, એવો મુઠ્ઠીમાં હતાણ પકડ્યો. આવ્યો એના બાપ આગળ, 10 વાગે રાતે ભૂખ લાગેલી, મારું કામ. એના બાપ કહે છે કે રૂપિયો લાવ્યો? તો કે હા લાવ્યો, બતાય. તો અથેળીમાં બતાવ્યો, 1/2 અથેળી ખોલીને, પડી જાય તો હાથમાં. એના બાપ કહે કે જા કુવામ નાખ્યા, ને કુવામ નાખ્યા એમ કીધું ને ડોળા કાઢ્યો, શું કહો છો? તકે કુવામ નાખ્યા એમ કહું છું રૂપિયો. તકે કેમ મળ્યો? મારું મન જાણે વાલી મળ્યા છો, તે કુવામ નાખ્યાની વાત કરો છો, રૂપિયો એમ આવે છે? છોકરો એના બાપને કહે છે રૂપિયો એમ મળે છે, કુવામ નાખ્યા તો છે. એના બાપ કે 2 દિવસ તો નાખ્યો દોડા દોડ. કે એ વખતે મને ખબર નહોતી રૂપિયો કેમ આવે, મને ખબર પડી રૂપિયો આમ મળે એમ. બીજા દિવસે એના બાપાએ સંપત્તિ બધી એને નામે કરી દીધી, પણ એને ટ્રાય કરાવી કે રૂપિયો કેમ મળે એમ. ખરેખર સિદ્ધિ મોટે મળેલી પચતી નથી, સિદ્ધિ સંપત્તિ પચતી નથી, ટીચાય ટીચાઈને ઘડાઈને તૈયાર થાય ને માણસ કમ્પ્લીટ થયેલો હોય છે. આયા નિષ્કુળાનંદ સ્વામી એ જ બાબતને લખ્યા છે કે પરબારી મોટક ભગવાનના વંશને મળે છે. પરબારી સિદ્ધિ, ભગવાનના ઘરે દીકરો થયો એટલે ઓહો ભગવાનનો દીકરો હોય કે ન હોય એનામાં કાંઈ એ કશું જોહન નહીં. ભગવાનનો વંશ, આ તો ભગવાનની પાંચમી પેઢી, ના તો ભગવાનની સાતમી પેઢી, ના તો ભગવાનની બારમી પેઢી. ભગવાનનો વંશ એને ભગવાનની પાદરી પેઢી મળી, બહુ વિચારવા જેવી છે વાત. મુખીનો છોકરો મુખી કહેવાય કે નહીં, પણ લોકો એમ કહે છે કે મુખીના છોકરા મુખી ખીચડી લુખી, કારણ કે એનાથી કાંઈ ન થાય, મુખી હતા તો થતું, મુખીથી થાય એ મુખીના છોકરાથી ન થાય, કારણ કે મુખીનો છોકરો મુખી કહેવાય એટલું જ કામ ન થાય. હા, એનો છોકરો મુખી થાય તો કામ થાય, મુખીનો છોકરો મુખી કહેવાય ખરો, પણ મુખી પદ મળ્યા સિવાય એનાથી કામ ન થાય. એમ ભગવાનનો વંશ, ભગવાનનો વંશ તો જરૂર કહેવાય, પણ એનામાં પવિત્રતા ન હોય, ભગવાનના ગુણો ન હોય, તો એનાથી એ કલ્યાણ કોઈથી થતું નથી. વ્યવહારિક મોટપ સીધે સીધી મળી ગઈ છે, પણ અલૌકિક મોટપ એના અંતરમાં આવી નથી. સ્વામી એ લખે છે નિષ્કાન સ્વામીના શબ્દોમાં સાંભળો, કલ્યાણકારી મોટપ્ય થોડી રે, રહ્યા જગ મોટપે મન જોડી રે.
કલ્યાણકારી મોટપ્ય થોડી રે, રહ્યા જગ મોટપે મન જોડી રે. હે
વ્યવહારિક મોટપ્ય ને માઈ રે, વાવરે છે બુદ્ધિ બહુ ત્યાં રે.
વ્યવહારિક મોટપ્ય
સૌથી સરસ ભોગવે છે સુખ રે, નથી કોઈ વાતનું વળી દુખ રે.
સૌથી સરસ ભોગવે છે સુખ રે, નથી કોઈ વાતનું વળી દુખ રે.
હે મુખે કહે છે મર્યાની મોટાઈ રે, તે માયલી નથી પોતા માય રે.
મુખે કહે છે મને મોટાઈ રે, તે પોતા માય
રે. મુખે કહે છે મરની મોટાઈ રે, તે માયલી નથી પોતા માય રે.
મુખે કહે છે મરની મોટાઈ રે, તે માયલી નથી પોતા માય રે.
આટલી કડીઓ અતિ વિચારણીય કડીઓ છે, બહુ વિવેકવાળી કડીઓ લખી છે સ્વામીએ. જગતની મોટપ એને મળી સિદ્ધિ. સરાય સમાજમાં એના બાપની ખ્યાતિ હતી અને ખ્યાતિ પદ એને સીધું મળ્યું. લૌકિક પદ તો એનામાં મળી ગયું, પણ અલૌકિક બુદ્ધિ એના માનસમાં ક્યાંથી આવી જાય? હું તમને એક દ્રષ્ટાંત દઉં. કોઈ શ્રીમંત શેઠ હોય, એના દીકરાને એના બાપની બધી સંપત્તિ મળી જાય, પણ એના બાપની બુદ્ધિ મળી જાય? કહો. સંપત્તિનો એ ચોક્કસ માલિક બની જાય, એના બાપની બધી સંપત્તિ એની કહેવાય, પણ એના બાપમાં જે ચાતુર્યતા, બુદ્ધિ, હોશિયારી એ એને આવી જાય? એ ક્યાંથી આવે? સંપત્તિનો માલિક થાય, સંપત્તિ મળે, બુદ્ધિ ન મળે. એમ ભગવાનના વંશમાં જન્મેલા હોય એને સીધું ભગવાનના પુત્રનું બિરુદ મળે, પદ મળે કે આ ભગવાનનો વંશ છે, પણ એમ બીજું કંઈ આવે? બહુ વિચારવા જેવી વાત છે. સ્વામી કહે છે કલ્યાણકારી મોટપ થોડી, રહ્યા જગ મોટપે મન જોડી. આ શબ્દો તો જો માર ફાડ શબ્દો છે. કલ્યાણકારી મોટપ એનામાં બહુ કમ રહી, અને જગ મોટપમાં ચિત્ત ચોંટી ગયું, કારણ કે મોટા મોટા એમ હવ જગતમાં એનું માન વધ્યું ભાઈ. હવે એના બાપ હતા એમાં તો કલ્યાણકારી બુદ્ધિ હોય, જગ મોટપની બુદ્ધિ હોય નહીં. જગ મોટપ તો એને મળી, જગતે એને મોટો માન્યો એનું કાર્ય જોઈને. આ તો એનું કાર્ય જોયા કાર્યવા વગર જગતે મોટે મોટો સીધે સીધો મોટો માન્યો. આ ઉપાધિ થાય છે. અને મારા જીવનમાં એવા અનુભવ મને થયેલા છે કે જેણે પોતાની મેળે મોટે પ્રાપ્ત કરેલી છે ને એ માણસ જ ખરેખર આપણે માટે સેવનીય ગણાય. અને બીજાને તો વાત સમજાતી નથી, બીજાને ખબર ન પડે તમે કાંઈ કોની સમજે કાંઈ. હા, અને માનમાં મસ્ત હોય, કોઈ દી એને બીજું ભાન કે જ્ઞાન હોતું નથી. એ તો સંપત્તિ પોતાને જે કાંઈ મોટે કોઈને માનમાં મસ્ત હોય, કોઈનું આંભળે કારવે નહીં કશું. એને ક્યાં વીતી છે? વીતી હોય તો ખબર પડે કે આ વીતે તો ખબર પડે, નહીતર ખબર ના પડે. ભગવાનના ભક્તને વ્યવહારિક મોટપેમાં ચિત્ત ચડી જાય અને કલ્યાણકારી બુદ્ધિ ન રહે. અને જેને કલ્યાણકારી બુદ્ધિ નથી, જેને અલૌકિક બુદ્ધિ નથી, વ્યવહારિક બુદ્ધિ જ છે, એને સેવે કોઈ દી મોક્ષ ન થાય. ભગવાનનો વંશ હોય તોય હું ભાઈ. હા, જગ વ્યવહારિક મોટપ તો દુનિયામાં ગણાય ને છે, એનાથી શું વળ્યું? હું તો એમ કહું છું, કલ્યાણકારી બુદ્ધિ જોઈ કે નહીં? મોક્ષની બુદ્ધિ હોવી જોઈને. સંપત્તિવાળાથી શું કલ્યાણ થાય? આ જગતમાં ઘણા આચાર્ય કરોડોપતિ છે, તે એની પાસે કંઠી બંધાવીને પગે લાગીને દંડવટ કરીએ તો હું કરોડ રૂપિયાના હોય આપણું કલ્યાણ કરે? એણે નહીં હોનાના હાર પહેર્યા હોય થી હોનાના હાર આપણો મોક્ષ કરે? એ નહીં હાથી ઉપર ફરીને ઘડી ખંભા કરીને ગામ વચ્ચે નીકળે છું આપણું કલ્યાણ થઈ જાય? એનામાં કલ્યાણકારી બુદ્ધિ જ ન હોય તો એની આગળ કાન ફૂંકાવે આપણો મોક્ષ કેમ થાય? વિચાર, કલ્યાણ કેમ થાય? કલ્યાણકારી મોટપ થોડી રહ્યા જગ મોટપે મન જોડી. વ્યવહારિક મોટપને માય વાવરે છે બુદ્ધિ બહુ. ત્યાંય સ્વામી કે વ્યવહારિક મોટપમાં બુદ્ધિ વાપરે, કલ્યાણના કાર્યમાં એની બુદ્ધિ કામમાં આવતી નથી. સાચું ખોટું ઓળખી શકે નહીં, ભગવદ્ ભક્તિ કરી શકે નહીં, વૈરાગ્ય એના અંતરમાં ઉપજે નહીં, વિષયમાંથી મન છોડી શકે નહીં, અધર્મથી પાછા વળી શકે નહીં, અને ગુરુ થઈને કાન ફૂક્યા કરે. હા, કઈ રીતે કલ્યાણ? સ્વામિનારાયણ જાણે, નિષ્કુળાન સ્વામી જાણે. આપણું મગજ કામ કરે એવું નથી, બુદ્ધિ નાની ને વાત બહુ મોટી છે. સૌથી સરસ ભોગવે છે સુખ, સાંભળો શબ્દ આમાં લખે, સૌથી સરસ ભોગવે છે સુખ, નથી કોઈ વાતનું વળી દુઃખ. મુખે કહે છે મોરની મોટાઈ, તે માયલી નથી પોતા માય. આ શબ્દ કાળી જેમ ઠપકાર્યા. મુખે કહે છે મોરની મોટાઈ, તે માયલી નથી પોતા માય. તો અમે કોના દીકરા? પણ તમારા બાપનું કાંઈ તમારામાં ખરું? તમારો બાપ કેટલો ડાયો, કેટલો હોશિયાર, કેટલો બુદ્ધિશાળી, કેટલો વિવેકી, કેટલો દયાળુ, કેટલો ધર્મવાળો, કેટલો વિષયમાં આસક્તિ વિનાનો, કેટલો જગતથી નિસંગ, કેટલો મહાન ભક્ત. અને તમારા વી માયલું કંઈ કરું? વિચાર કરે. એક મને અનુભવ થયેલો, એનો બાપ બહુ મહાન ભક્ત. હવે એના બધાય ઘણાય અનુયાયીઓ, એનું મંડળ ચાલે, ઘણા લોકો એને માને પૂજે સેવે. હવે એના બાપ ઓફ થયા પછી એના દીકરાને એના બાપની ગાદી પર બેહાર્યો, પદ આપ્યું. એટલે હવ પછી એમ કે આ અમારા ગુરુના દીકરા છે, એટલે અમારા માનનીય છે, પૂજનીય છે. વાસ્તવિકમાં જુઓ તો એનો બાપ જીવતો હતો ત્યારે એના બાપના હજારો શિષ્ય ભણેલા વ્યક્તિઓ એના બાપને માને પૂજે દંડવટ કરે, એના દીકરા એના બાપનું ન માને. પણ હવે ગુરુ આપ થઈ ગયા પછી બધાએ શિષ્યએ વિચાર્યું કે હવે આપણા ગુરુને સ્થાને આપણે ગુરુપુત્રને બેસાડીએ, બીજું શું? પછી ગુરુપુત્રને ગુરુને સ્થાને બેસાડ્યા. હવે એ ગુરુપુત્ર બાપની મોટાઈ પામ્યા, પણ એના બાપને જે ભગવાનના ભક્તનો મહિમા હતો, સંતનો મહિમા હતો, આચાર્યનો મહિમા હતો, સંપ્રદાયના કાર્યનો જે એને ઉમંગ હતો, એ માયલો એના છોકરાને કાંઈ નહીં. એટલે એના છોકરાને એ માયલું કાંઈ નહીં, પણ બેહાર્યો એના બાપની ગાદી. હવ માને પૂજન વખાણે, પણ એ માયલું એને ક્યાંથી કાંઈ હોય કહો? એટલે કહે છે કે ભગવાનના વંશના કે ભગવાનના ભક્તના વંશના કલ્યાણ કરે કે ન કરે, કે માચમ જાલીને બસ ધાડ્યું જ જવાનું મોક્ષ થાય કે ન થાય, પડો બધા એક હામટા કુવામ. કલ્યાણ થાય કે ન થાય જોવા નહીં, મહિમા ચાલી રાખો બસ. નિષ્કળાન સ્વામી ઉઘાડું કરે છે, કાંઈ કલ્યાણ ન થાય ગયું. તે માયેલી નથી પોતા માય, લખી દીધું મોરીની મોટે ભલે ગાય કે અમારા બાપ દાદા કોણ ને અમે કોના વંશના ને આમ ને તેમ ને, પણ એ માયેલું તારામ કેટલું. કોઈ આ જગતમાં એના ગુરુનો મહિમા ગાય કે અમારા ગુરુ કેવા, અમારા ગુરુ કેવા કેવા સમર્થ, કેવા વૈરાગી, કેવા જ્ઞાની, કેવા ધર્મવાળા, પણ એ માયેલું તારામ હું કેદ ને. ઓલા ઘડે કે બધો ધર્મ લંગોટીમાં રહ્યો એના જેવું થાય. પછી શું કે છે ને કે બાવો રહેતો હતો
એ પહેલાં આ વગડામાં રહેતો હતો, કાંઈ નહોતો રાખતો, પછી લંગોટી રાખી, પછી કે હવે લંગોટી ટીંગાડવા ક્યાંય જોઈને, પછી ઝૂંપડું કર્યું, પછી ગળવે હળવે હળવે બધું કર્યું. બધામાં સમજાય ને તમને? હા હા. પછી છે તે ગામમાં રહેવા આવ્યો. પછી એમ કહેવાય છે કે સાત આઠ છોકરા થયા, છોડ્યું ને છોકરા, એ છોકરા મોટા મોટા ઘરે જુવાન દીકરીઓને જુવાન છોકરાથી એમ, તોય આ લાલદાસ બાવો એકલી લંગોટી પહેરે, બીજું કશું પહેરે નહીં. પછી એની પત્ની ગામને કૂવે પાણી ભરવા જાય ત્યારે બીજી બધી બાયું એને કીધા કરે કે તમારે ધણીને કોને જરાક હવે આમ કાંઈક વીટે આડું. ઓલી બાઈ કે પણ એ માનતા નથી, કારણ કે તમને કાંઈ શરમ આવતી નથી, આ તમારે દીકરીઓ જુવાન થઈ એના વ્યવસાળ જોવા માટે બારીગામથી વેવાય આવે, વેવાણ આવે, આ બધા આવે અને આ એમનામ બેઠા હોય. પછી ઓલી બાઈ એકવાર આવીને ખીજાણી લાલદાસ ઉપર, તમને કાંઈ શરમ નથી થતી કે હવે તો કાંઈક ધોત્યું બીત્યું પહેરો, આડું વીટો કે તારા આવડો આ કે ચલ ચલ બે હમ અમારા ગુરુ કા ધર્મ ક્યાં છોડે કે, પણ હું તમારા ગુરુનો ધર્મ, બસ અમારા ગુરુ લંગોટી સિવાય કાંઈ નહોતા પહેરતા કે, એટલે અમારે લંગોટી જ પહેરવાની બીજું કાંઈ નહીં. ઓલી બાએ કે લંગોટી વાળા તારો ગુરુ તો ફકડ હતો, એણે ક્યાં બાયડી રાખી હતી, અને એ તો વગડામાં રહેતો હતો ને તે તો મને રાખીને આ સાત આઠ છોકરા થયા, ને છોકરા જ્યારે બજારે નીકળે ત્યારે ગામ આખું એમ કહે છે કે લાલદાનું લંગર નીકળ્યું એમ, અને બધો ધર્મ તારે તો લંગોટીમાં રહ્યો કે છે. એટલે આવી રીતે એના ગુરુનો નકરો માહિત્ય મહિમા ગાય એની સ્ત્રીએ ઉપદેશ કર્યો, તારા ગુરુ માયેલા ગુણ તારામ કેટલા, ઈ કે એક લંગોટી પકડી રાખી. એમ ઘણી વખત આવું અંધ પરંપરા ચાલે છે, એક મહાન પુરુષ થઈ ગયા હોય એની વાહે કેટલું ડીંડે ડીંડ હાલે, હા કેટલું ડીંડે ડીંડ હાલે, પછી એના વાહેલા વંશના તો બધા એમના મફતની મળેલી મોટા એને મફતના મળેલા પૈસા ને મફતની મળેલી પૂજા કોથરી ખાય ચારી પરથી. દેખીતું છે આ આગેવાન કોઈ થાય એક હારો થાય ને વાહે બધા ડીંડે ડીને હાકે એનું કરો હું, પછી એના વખાણ થાય કે અમે કોણ, અમારા વડવા કોણ, અમારા બાપ કોણ, એને બધું દાનમાં દઈ દીધું પણ હવે એક કરજીને ગાળવી દેતા સાડા કાંઈ આપણે સારું ન રાખ્યું, હા એક કરજીને ગાળવી દે કાંઈ આપણા હારો ન રાખ્યું, બધું દાનમાં દીધું. એટલે કહે છે એ માયેલી નહીં પોતામાં, એનું શું મોટાની મોટે પોતે પાસે રહીને શીખ્યા હોય તો બરાબર છે, મોટાની મોટે પોતામાં ઘણું માત્ર આવી નહીં ને વડાઈ ન કરી ગાવી કલ્યાણ કેમ થાય. હવે કહે છે કે પોતામાં તો મોટપ નથી અને બહારની મોટપ, આંતરિક મોટપ, અલૌકિક મોટપ, ભગવત સંબંધી અલૌકિક ગુણો નથી પોતામાં, તોય પણ બહારની મોટપ, બહારનું ગુરુપણું, બહારનું પદ સ્વીકારી અને ધરતી ઉપર ફરે છે. સ્વામીના શબ્દોમાં એવા થકા ભૂમિ એ ફરે છે રે, આપે ઉપદેશ શિષ્ય કરે છે રે,
એવા થકા ભૂમિ એ ફરે છે રે, આપે ઉપદેશ શિષ્ય કરે છે રે.
કે છે કલ્યાણ છે અમ પાસ રે, આવો મંત્ર લઈ થાઓ દાસ રે,
કે છે કલ્યાણ છે અમ પાસ રે, આવો મંત્ર લઈ થાઓ દાસ રે,
આપો તન મન ધન અમને રે, ભવ પાર કરીએ તમને રે,
આપો તન મન ધન અમને રે, ભવ પાર કરીએ તમને રે,
ઉતારી, આ એ લોકોની ઉતારી જો. આવો મોક્ષ જોતો હોય તો અહીંયા અમારી પાસે છે, ઠેકાણું કાંઈ નહીં. આવો મોક્ષ દઈ દઈ શી ખબર કેમ મોક્ષ થતો હોય છે, કાંઈ ગળાશીપ દબી દેવાતી છે કોઈની? આવા ગુરુ થયા જગતમાં ગણાય. અચ્છા કે છે, નથી હરિની હદમાં હાલ તારે, રે છે મન ગમતે માલ તારે.
નથી હરિની હદમાં હાલ તારે, રે છે મન ગમતે માલ તારે.
હે ચાલે પ્રભુની મરજાદ તોડી રે, રે છે વિષય સાથે મન જોડી રે.
ચાલે પ્રભુની મરજાદ તોડી રે, રે છે વિષય સાથે મન જોડી રે.
પ્રભુની મર્યાદામાં હાલતા નથી, વિષય સાથે મન જોડી રાખ્યું છે, સતત વિષયનું ચિંતન થાય છે. ખાન પાન સ્ત્રી માલ ધન મિલકત જાહો જલાલી આનંદ ઉત્સવ.
પાછા કહે છે મોક્ષ લઈ જાઓ. કેમ સમજવું એનું? શિષ્ય પ્રશ્ન કરે છે.
એથી કલ્યાણ થવાનું કેમ રે, એ પૂછું છું કેજો ફરી પ્રેમ રે.
એથી કલ્યાણ થવાનું કેમ રે, એ પૂછું છું કેજો ફરી પ્રેમ રે.
એ વળી પૂછું છું એક મહારાજ રે, બહુ અવતાર ધર્યાનું શું કાજ રે. બહુ અવતાર ધર્યાનું શું કાજ રે,
બહુ અવતાર ધર્યાનું શું કાજ રે.
કાંહરી ન રહે એક જ રૂપે રે, સિદ્ધ થાય છે બહુ સ્વરૂપે રે. સિદ્ધ થાય છે બહુ સ્વરૂપે રે. એક હોત તો સહુ ભજત એને રે, ખેંચા તાણ રહત નહી કેને રે.
એક હોત તો સહુ ભજત એને રે,
સહુ ભાવે કરત ભજન રે, એક બીજામાં મેળવી મન રે.
સહુ ભાવે કરત ભજન રે, એક બીજામાં મેળવી મન રે.
આ પ્રશ્ન બીજો. પહેલો પ્રશ્ન પૂરો થયો કે ભગવાનના વંશથી કલ્યાણ થાય કે ન થાય? ધર્મ નિયમમાં રહેતા હોય તો થાય, પણ ધર્મ નિયમ છાંડી જાય, ભોગ વિલાસમાં પડી જાય, ખાન પાન ખાવું પીવું જલસા, અને પછી એનાથી મોક્ષ થાય કે ન થાય? આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે કે ભગવાન બહુ અવતાર શું કામ લે છે? ભગવાન વારે વારે અનંત રૂપે થાય છે, એથી તકલીફ થાય છે. શું તકલીફ થાય છે? તકલીફ એ થાય છે કોઈક વારાને ભજે, કોઈ કચ્છને ભજે, કોઈ મચ્છને ભજે, કોઈ પરશુરામ, કોઈ કૃષ્ણ, કોઈ રામ, પાછા એકાબીજીમાં ભળતા નથી, એકાબીજીનું કાપ્યા કરે છે, એકાબીજીથી નોખારે છે. એમ હજારો મંદિર, હજારો સંપ્રદાય, હજારો મંડળ, બધું ડખાબકી બહુ થયું. હા, ભગવાન એક જ રૂપે રહેતા હોય તો હવ ભજ્યા કરે, કોઈ ડખો નહીં, કાંઈ નહીં, હવના મન એ કરે, ક્યાંય ખેંચાતા ને તો નહીં. હા, કોઈ આડું ટીલું તાણે, કોઈ ઊભું ટીલું તાણે, કોઈ લીઠા કરે, કોઈ એમનમ ફરે, કોઈ લાંબો ચાંદલો કરે, કોઈ ગોળ કરે, કોઈ આ તો કાંઈ નહીં. હવનો એક ભગવાન, હવનો એક ચાંદલો, હવની એક કંઠી, કાંઈ લપસપ કાંઈ નહીં. આ શિષ્ય એવું પૂછે છે ગુરુને, આ ભગવાનને બહુ શું કામ અવતાર લેવા જોઈએ? બસ એક લેવાનો, પતિજ ઉપર લેવાનો જ નહીં. આવું ચાલે? આવો પ્રશ્ન પૂછ્યો છે. કારણ કે બધા એને ઝઘડા બહુ થાય છે એટલે પ્રશ્ન પૂછે. જો એક જ ભગવાન હોત તો હળી મળીને બધા એક રહેત, હવ એમ માને તો આપણા બધાના ભગવાન એક છે, આપણે ઝઘડો કરાય નહીં. આ તો ઓલ્યા બધા ઝઘડે, એમે પરશુરામના ઉપાસિતા, કે ઓલ્યા કે અમે નરસિંહના, જેમ તેમ અમે થોડા છી, પરસ્પર હવને આંટી પડી છે. એ આંટી ન પડે શિષ્ય એમ કહે છે. એકાબીજીની નિંદા કરે છે, પોતપોતાનું વખાણ્યા કરે છે. હવ એમ કહે છે કે અમારી ઉપાસના સાચી, બીજાની ઉપાસનામાંથી ગમે એમ કરીને ખોટ ખામી કાઢી કાઢે છે, ગોતી કાઢે છે. હવે એ બધી એકાબીજી મળી નિંદા કરે તો એ પછી કહે છે ભગવાનની ભગવાનની કરે, બીજા કોની કરે? બધા ભગવાનના અવતાર છે, ઓલે ઓલ્યાને કાપે, ઓલ્યાને ઓલ્યાનું કાપે, છેવટે કપાય ભગવાનની. શ્રીજી મહારાજ એમ કહેતા હતા કે ઘણા લોકો એમ કહે છે ભગવાન એક જ છે, ને સ્વામિનારાયણ ભગવાન ક્યાંથી થયા? મહારાજ કહે છે એ અમારા પક્ષમાં બોલે છે, કેમ જે એ એમ કહે છે ભગવાન એક જ છે, વાત સાચી છે, હું ભગવાન છું એટલે એ અમારા પક્ષમાં બોલે છે, કેમ જે મારું પ્રતિપાદન તો કરે જ છે, એમ કોઈ ભગવાન નથી એમ નિંદા કરે તો એ ભગવાનની નિંદા થવાની છે, માટે કહે છે ભગવાન એક રૂપે કેમ રહેતા નથી. આવો એક પ્રશ્ન પૂછ્યો છે સ્વામી, એનો ઉત્તર હવે કરશે. જેમ હોય એમ કહેજો એમ વિનંતી કરી છે. વળી એવું પણ કહ્યું છે કે મને કાંઈ ખબર પડતી નથી, પૂછતા પૂછતા મેં તો પૂછી વાળ્યું છે, કહેવા જેવું હોય તો કહેજો નહીતર જવા દેજો, કે સારું લાગે તો કહેજો. આ તો મેં પૂછી તો વાળ્યું કે ભગવાનનું કુળ કલ્યાણ કરે કે નહીં, ભગવાનને એક રૂપે રહેવું જોઈએ, હું કામ જાજા અવતાર લે છે, મેં તો પૂછી વાળ્યું. ન કહેવા જેવું હોય તો રવા દેજો. કેમ છે એક પુરુષ ને પર દોષ રે, એને ઉઘાડતા અપસોસ રે.
એક પુરુષ ને પર દોષ રે, એને ઉઘાડતા અપસોસ રે.
એ હવે એવો નહીં કરું ચાર રે, શોધી લેવું છે સર્વનુસાર રે.
હવે નહીં કરો ચાર રે, શોધી લીધું છે સર્વનુસાર રે.
એ પણ બીજાને સમજાવવા સારું રે, પૂછવું છે મહારાજ મારું રે.
પણ બીજાને સમજાવવા સારું રે, પૂછવું છે મહારાજ મારું રે.
સખે પ્રપંચમાં કોઈ પડે રે, એમાં મારું મન ઘાટ ઘડે રે.
સખે પ્રપંચમાં કોઈ પડે રે, એમાં મારું મન ઘાટ ઘડે રે.
મેં તો નક્કી કરી વાળ્યું છે, મુમુક્ષુ એવું કહે છે, મેં તો મનમાં નક્કી કરી વાળ્યું છે પ્રગટ પ્રભુ વિના કલ્યાણ થાય નહીં, કાં તો પ્રગટ ભગવાનના સંત મળે તો મોક્ષ થાય છે. પણ મને તો ખબર જ છે, પણ આ તો બીજાને સમજાવવા સારું મેં પૂછ્યું છે, માટે તમે ખુલાસો કરો કે પાછળના માણસોથી કલ્યાણ થાય કે ન થાય, અને ભગવાનને બહુ રૂપ લેવાની જરૂર શું. હવે મુક્ત મુમુક્ષુને સમજાવે છે.
મુક્ત વચન એવા સાંભળી વળી બોલિયા કરી હે તમ.
મુક્ત વચન એવા સાંભળી વળી બોલિયા કરી હે તમ.
શુદ્ધ મુમુક્ષુ સાંભળે કહું સર્વે વિગતિ સમેત.
શુદ્ધ મુમુક્ષુ સાંભળે કહું સર્વે વિગતિ સમેત.
પ્રથમ કહું છું પૃથ્વી પ્રભુ પ્રગટ ના અવતાર.
પ્રથમ કહું છું પૃથ્વી પ્રભુ પ્રગટ ના અવતાર.
પછી કહું તેના કુળ નો નિશ્ચય કરી નિર્ધાર.
પછી કહું તેના કુળ નો નિશ્ચય કરી નિર્ધાર.
મુક્ત કહે છે કે મુક્ષુ તમે પહેલા પ્રશ્ન એવો પૂછો કે પરમાત્માનું કુળ પાછળથી કલ્યાણ કરે કે ન કરે, બીજો પ્રશ્ન એ પૂછ્યો છે ભગવાનને અવતાર બહુ લેવાનું પ્રયોજન શું, તો તમારા પહેલા પ્રશ્નનો ઉત્તર હું પછી કરીશ, બીજા પ્રશ્નનો ઉત્તર પહેલાં કરું છું. પહેલાં તમને એ કહી દઉં કે ભગવાનને ઝાઝા અવતાર શા માટે લેવા પડે છે. એના ઉત્તરમાં મુક્ત એમ કહે છે કે ભગવાનને અનેક અવતાર લેવાનું કારણ છે એકે અનેક પ્રકારના સરે નહીં સેવકના કાજ. એક અવતારથી અનેકના કામ ન સરે તે સારું તન જુજવા ધરણીએ ધરે છે મહારાજ. એટલે ભગવાનને જુદા જુદા અવતાર લેવા પડે છે. ક્યારેક ભગવાન જળમાં અવતાર લે, ક્યારેક પૃથ્વીમાં અવતાર લે, ક્યારેક આકાશમાં અવતાર લે, કારણ કે ક્યારેક પાણીમાં ભક્તને પીડ્યા હોય, ક્યારેક આકાશમાં ભક્તને દુઃખ દેતા હોય પાપીઓ, એટલે એને મારવાને માટે મહારાજ એવા એવા અવતાર લે છે. જુદા જુદા ભક્તના કામ કરવા માટે જુદા જુદા અવતાર ભગવાનને લેવા છે. એ અવતાર લેવાનું પ્રયોજન અનેકના કલ્યાણ કરવા અનેક અવતાર લે છે. એક ભક્તને ખાતર ભગવાન એક અવતાર લે છે. આ વાત બહુ વિચારવા જેવી છે. એક ભક્તને ખાતર એક અવતારે વિચાર કરો, પછી એના લાડ પાડે કોડ પાડે, એવા ભગવાન મહા દયાળુ છે.
એક અવતાર એક ને કાજ,
એક અવતાર એક ને કાજ,
મહેર કરી લીએ છે મહારાજ,
મહેર કરી લીએ છે મહારાજ,
તેના સર્વે સંકટ ટાળે છે, લાડ પાળે છે,
રીતે પૂરણ લાડ પાળે છે,
પ્રીતે પૂરણ લાડ પાળે છે.
એકને ખાતર પરમાત્મા એક અવતાર લે છે, એના બધાય મનોરથ પૂરે છે, એની તમામ ઈચ્છા ભગવાન પૂરી કરે છે, એની સાથે હળીમળીને હેત રાખે છે, નિત નિત મહારાજ એને નવતમ સુખ આપે છે, અને પછી એ ભક્ત પરમાત્માને સેવીને પૂર્ણ કામ બની જાય છે. બીજા ભક્તોનું કલ્યાણ કરવા માટે ભગવાનને પછી પાછો બીજો અવતાર લેવો પડે છે. એક અવતારથી અનેકના કામ સિદ્ધ થાય નહીં, એકથી એક પૂર્ણ કામ થાય. બહુ તો જાજા થોડાક પ્રસંગમાં આવે તો એટલા થાય, પણ ભગવાન જ્યારે જળચર થયા હોય ત્યારે જળમાં જે કાંઈ ભક્ત હોય એનો ઉદ્ધાર થાય, બીજાનો ન થાય, એટલે ભગવાન બહુ અવતાર લે છે. એ વિના જાજા હરિભક્તોનો ઉદ્ધાર થતો નથી એમ કહે છે.
તે તો થાય છે પૂરણ કામ,
તે તો થાય છે પૂરણ કામ,
ભળી પામે છે પ્રભુનું ધામ, વિના હોય હરિદાસ,
હે હવિના હોય હરિદાસ,
તેનો કષ્ટ કરવો હોય નાશ,
જતન થાય
હેમ સમજ
જેનું કષ્ટ ટાળવું હોય ભગવાન એને માટે અવતાર લઈને આવે છે. બધાયનું કામ નથી થતું, જળવાસી જળનું કામ કરે, સ્થળવાસી સ્થળનું કામ કરે માટે ભગવાન નોખા નોખા અવતાર લે છે. જુદવા જુદવા જાતિમાં જુદવા જુદવા શરીર લઈ હજારો જીવને ભગવાન મોક્ષ ગતિ આપે છે. પછી જેને જે પ્રભુ મળે તેનું તે ધ્યાન ભજન કરે છે, અને બીજા એને મન મનાતા નથી, બીજા પ્રભુની એને મોટપ સહન થઈ શકતી નથી. વરાહવાળા વરાહ વરાહ કરે, કચ્છવાળા કચ્છ કચ્છ કરે, મચ્છવાળા મચ્છ, નરસિંહના ઉપાસકને નરસિંહવાલા હોય છે, વામનને પરશુરામના ઉપાસકને એ વાલા લાગે છે, રામજીનું નામ કોઈ લે છે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કરે છે, કોઈ બુદ્ધ, કોઈ કલંકી ગાય છે. એ તો જેને જેવા પ્રભુ મળ્યા એવું એ ભજન કરે છે.
તે તો જેને મળ્યા પ્રભુ જેવા,
એ તો જેને મળ્યા પ્રભુ જેવા,
એના મનમાં રજા છે તેવા,
એના મનમાં રજા છે
પછી ગમતા નથી. સહુને પોતાના ઈષ્ટ છે પ્યારા, તેના ગુણ આકાર લાગે સારા. હવ ને હવના ભગવાન વાલા લાગે છે, એના ગુણ એને ગમે છે, એનો આકાર સારો લાગે છે. એમ સહુએ માન્યું મન માય, પર ઈષ્ટની ન ગમે મોટાઈ. આ તકલીફ એ તો રહેવાની, પર ઈષ્ટની મોટાઈ કોઈને ન ગમે, ઠીક છે, એનો કાંઈ વાંધો નથી. પોતાના ઈષ્ટને વિશે પ્રેમ રાખી મોટપ માનીને કરે હરિભજન, કલ્યાણ થશે. માટે જુજવી જુજવી રીતે બધી વાતો થાય છે, અને જુજવી રીતે હવે ટેક ધારી છે, અને એ કોઈ એકાબીજીના ભેળું ભળે પણ નહીં. કેમ જે અતિ મમતે એના મત બંધાણા છે, એકાબીજીનું અસત કહીને એકાબીજીની નિંદા કરે છે, એમ લોકો હિંમત હૈયેથી વિવેક હારી ગયા છે, અંતરમાંથી વિવેક નાશ થયો છે. પણ ભગવાનના ભક્ત કોઈની નિંદા ન કરે. આવી રીતે હરિ અવતારની વાત કરી છે. અવતાર બહુલી ધ્યાનનું પ્રયોજન, અને બધાને જુદી જુદી ખેંચાતાની સાથી થઈ એ પણ વાત કહી સંભળાવી છે. અને હવે સ્વામી કહે છે, હવે હું તમને ભગવાનના વંશની વાત કહું.
હવે હરિવંશની વાત રે, તે પણ સાંભળજો મારા ભ્રાત રે.
હવે હરિવંશની વાત રે, તે પણ સાંભળજો મારા ભ્રાત રે.
દસ ચોવીસ આદિ અપાર રે, જે જે ધર્યા હરિએ અવતાર રે.
દસા ચોવીસ આદિ અપાર રે, જે જે ધર્યા હરિએ અવતાર રે.
તેને મળ્યા જે જે જન ભાવે રે, તે તો સર્વે કલ્યાણકારી કાવે રે.
તેને માયા જે જે જન ભાવે રે, તે સર્વે કલ્યાણકારી કાવે રે.
એ કેડે રહ્યું તે કુળ કહેવાય રે, જેથી કલ્યાણ કે દીએ ન થાય રે.
કેડે રહ્યું તે કુળ કહેવાય રે, તેથી કલ્યાણ
કહેવાય રે, જેથી કલ્યાણ કે દીના થાય રે.
કેડે રહ્યો તે કુળ કહેવાય રે, તેથી કલ્યાણ કે દીના થાય રે.
પાછળ રહ્યું તે કુળ કહેવાય, ને તે કુળ થી કલ્યાણ કે દીએ ન થાય, ના પડતી. ત્યારે તમે શંકા કરશો કે કહેશો ભક્ત કુળ એકો તેર, તારે તેમાં નહીં કાંઈ ફેર. તમે એમ કહેશો કે જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મ લે છે, એ ભક્ત એકોતેર કુળનો ઉદ્ધાર કરે. ભક્તની એવી તાકાત છે કે એકોતેર પેઢીનો તો ભક્ત ઉદ્ધાર કરે છે. તો જે કુળમાં ભગવાન ઉતર્યા એ કુળનો ઉદ્ધાર થાય, અને એ બીજાનો ઉદ્ધાર કરે, એમાં શું કહેવાય? નિષ્કળન સ્વામી કે ન થાય. તમે ભલે કહો, બહુ વિચારવા જેવી વાત કરી. જો શંકા, સ્વામી પોતે શંકા કરે છે, કેશો
ભક્ત કુળ એકોતેર રે, તારે તે મન હી કાંઈ ફેર રે.
કેશો ભક્ત કુળ એકોતેર રે, તારે તે મન હી કાંઈ ફેર રે.
હે ત્યારે હરિકુળ કે મન તારે રે, તે પણ કહું સુણો સહુ પ્યારે રે
પ્યારે હરે કેમ તારે રે તે પણ કહું
એકોતેર કુળ નો ઉદ્ધાર કરે તો ભગવાન નું કુળ કેમ નો ઉદ્ધાર કરે? સ્વામી કે એ કહું છું સાંભળો, કેમ ન તારે? એનું કે છે, હરિની મરજાદ માં રહે નિત્ય રે, ધર્મ નિયમ પાળે રૂડી રીતે રે, લોપે નહીં આજ્ઞા લગાર રે, ચાલે પ્રભુ વચન અનુસાર રે, હોય આજ્ઞાકારી અંગ રે, કેદી ન કરે આજ્ઞા નો ભંગ રે, એવા થકી કલ્યાણ રે, કહું બીજાની સાંભળે સુજાણ. આવા જો હોય હરિવંશના તો કલ્યાણ થાય, અને આવા ન હોય તો હરિના વંશથી કલ્યાણ ન થાય. આવી ચોખટ કરી સ્વામીએ. અને બીજાની તો હમણે સ્વામી વાત કરશે, કારણ કે વરાહના બધા ભૂંડણા સ્વામી કહે છે, હયગ્રીવનો વંશ બધો ઘોડા, મચ્છ પ્રભુનો વંશ બધા માછલા, કચ્છ પ્રભુનો વંશ બધા કાચબા, રામ પ્રભુનો વંશ બધા સૂર્યવંશી, કૃષ્ણ પ્રભુનો વંશ બધા ચંદ્રવંશી, એ હવે એ બધા કલ્યાણ કેમ કરે કહો? અને નરસિંહ પ્રભુના બધા વાઘ, નિષ્કુળાન સ્વામી કહે છે એ તો ઉકેલ નામું કરે આપણું મળ્યા હોય તો, કલ્યાણ કાંઈ ન કરે, ખાઈ જાય. કલ્યાણ ક્યાંથી થાય? હવે મનુષ્યમાં જે પ્રભુ જન્મા હોય અને એનો વંશ જો ધર્મ નિયમ વાળો હોય તો કલ્યાણ થાય, ને એનો વંશ ધર્મ નિયમ છાંટી જાય તો મોક્ષ કેમ થાય? સાંભળો, કેવા હરિવંશથી કલ્યાણ થાય એને માટે સ્વામીના શબ્દમાં, હરિ નિમર જાદ મારે નિત્ય રે, ધર્મ નિયમ પાળે રૂડી રીતે રે,
હરિ નિમર જાદ મારે નિત્ય રે, ધર્મ નિયમ પાળે રૂડી રીતે રે,
હે લોપે નહીં આગન્યા લગાર રે, ચાલે પ્રભુ વચન અનુસાર રે,
લોપે નહીં આગન્યા લગાર રે, ચાલે પ્રભુ વચન અનુસાર રે,
હોય આજ્ઞાકારી અંગ રે, કેદી ન કરે આજ્ઞા નો ભંગ રે,
હોય આજ્ઞાકારી અંગ રે,
કલ્યાણ રે, કહો બીજાને સાંભળ સુજાણ રે,
એવા થકી કાયા કલ્યાણ રે, કહો બીજાને સાંભળ સુજાણ રે,
એવા થકી થાય કલ્યાણ રે,
એવા થકી થાય કલ્યાણ રે.
હવે બીજાની વાત કહું છું, મચ્છ પ્રભુના મચ્છ એમાંથી સ્વામી કે કલ્યાણ કેમ લેવું? કુર્મ પ્રભુનો વંશ બધા કચ્છ કાચબા, ત્યાં કલ્યાણ કેમ થાય? વારા પ્રભુના વંશના ભૂંડણા, અને એને કેમ કલ્યાણના દાતા કહેવા? નરસિંહ પ્રભુના વંશના વાઘ, તે તો જનજીવના ગ્રાહક કહે છે, એમથી કલ્યાણ કેમ થાય? વામન પ્રભુ વંશ બ્રહ્મચારી, તે પણ ક્યાં થકી કલ્યાણકારી, કેમ મળવું એને? વળી પરશુરામ વંશ પણ વર્ણી, તેનો ક્રોધ જોઈ ધ્રુજે ધરણી, એમ તો બોલાવાય નહીં, કેમ કલ્યાણ લેવું આપણે? રામ વંશના સૂર્યવંશી, તેમાં કલ્યાણની વાત કશી? કૃષ્ણ વંશના જાદવ જાણો, તેમાં કલ્યાણ ક્યાંથી પ્રમાણો? બુદ્ધ પ્રભુના બોધ જ આપી, કહે છે કલ્યાણની જડ ખાપી, ત્યાં તો પછી બધું ઊંધું થઈ ગયું છે. કલકી કેળે કળીમળ રહેશે, તેમાં કલ્યાણનું કોણ કહેશે? કલકી ભગવાન પાછળ તો કળિયુગ રહેવાનો, એમાં કલ્યાણની વાત ક્યાંથી? ધમધોકાર ધરતી ઉપર કળિયુગ જામ્યો હશે, એમાં ભજન મંડળ કાંઈ જોવા નહીં આવે, બધે ડિસ્કા મંડળ છે, એમાં કઈ રીતે કલ્યાણ કરવું? ને આ કલ્યાણ કઈ રીતે કરવું? એટલે ઉપાધિ થઈ છે કલ્યાણની. માટે હરિહરિજન વણું રે, કરશે કલ્યાણનું જો વગોણું રે, છેવટ સિદ્ધાંત એ લાવીને સ્વામી ઉભા રહ્યા. હરિહરિજન કલ્યાણ કરે છે, કુળે નહીં પુળે નહીં કશું નહીં કરે કલ્યાણ, હરિ કા હરિના જન, બસ. કુળમાં જન્મ હોય તો શું, હરિજન ન હોય તો કલ્યાણ ન થાય. હરિકુળ ભલે રહ્યું પણ હરિજન ન હોય તો કલ્યાણ ન થાય. હરિકુળથી કલ્યાણ નહીં પણ હરિજનથી કલ્યાણ કરવું, ભલે હરિકુળ ન હોય, આવો સિદ્ધાંત કર્યો. અને વચનામૃતમાં પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો મહારાજને કે મહારાજ, શાસ્ત્રમાં એમ કહેવામાં આવે છે કે જેના કુળમાં એક ભક્ત થાય એના 71 પર્યાનો ઉદ્ધાર થાય, તો એવું જોવામાં આવે છે કે એના કુળમાં ઘણા આસુરી મતીવાળા માણસો થાય છે, તો પછી એનું એ કલ્યાણ થાય છે. ભગવાનનો ભક્ત થયો હોય પછી એના દીકરાના દીકરા પાછા અસુર જેવા થયા હોય તો એનું એ મોક્ષ થાય, ત્યારે મહારાજ કે એનો કોઈ દી ન થાય. ત્યારે કોનો થાય? જેને ભગવાનના ભક્તમાં પ્રેમ હોય એનું કલ્યાણ થાય, એના કુળનો હોય કે ન હોય. કુળ ઉડાડી દીધું બિલકુલ, કુળ હોય કે ન હોય જવા દો, કુળને કોણ પૂછે? એને ભગવાનના ભક્તમાં હેત હોવું જોઈએ, બસ મોક્ષ થઈ ગયો. અને ભગવાન કહે છે એના કુળના જો એવું માને કે અમારા કુળમાં મોટા ભક્ત થઈ ગયા, એમ જાણીને એમ વિચારે કે અમારા ધન્ય ભાગ્ય કે અમે આવા ભગવાનના પવિત્ર ભક્તના વંશમાં જન્મ્યા, એમ માનીને ભગવાનના ભક્ત સાથે પ્રેમ રાખે તો એના વંશજનો ઉદ્ધાર થાય, અને એવો પ્રેમ કોઈ બીજા રાખે તો એ વંશજ ન હોય તો એનો ઉદ્ધાર થાય. ભગવાનના ભક્તમાં પ્રેમ એ ભગવાનના ભક્તનો ઉદ્ધાર કરનારો છે, કુળ ફૂળ નહીં. આવી રીતે વાત કરી છે સ્વામીએ. સિદ્ધાંત શબ્દ સાંભળો. માતે હરી હરી જાનવાનું કરશે કલ્યાણનું જો વગાણું.
માતે હરી હરી
સારથ સહો સારશે હરિનાથઈ પર ઘર મારશે.
આપ સારથ સહો સારશે હરિનાથઈ પર ઘર મારશે.
આ શબ્દો વિચાર. ભગવાનને ભગવાનના સંત ભક્ત સિવાય કલ્યાણનું વગોણું કરવાના બધા ભેગા થઈને, કલ્યાણ તો નહીં કરે, કલ્યાણનું વગોણું કરશે, કલ્યાણનો હરખો માર્ગ ચોખ્ખો નહીં રહેવા દે. કે છે કે આપ સ્વાર્થ સૌ સારશે, ભગવાનના નામે મોટા પુરુષના નામે એમ કહેવાય છે કે જેસલ બારોટીયો થઈ ગયો એને તોરલે ભગત બનાવ્યો. હવે એક ગામમાં એ લોકો બધું ભક્તમંડળ ગયેલું અને ભજન કરે, જેસલ પણ એ મકાનમાં ભક્તમંડળમાં બેસીને ભજન કરતો હતો. પાછળ એવી દશા થયેલી કે જેસલના જે બધા સાથીદારો હતા એ બધાએ જેસલને નામે બારવટું ખેડવા માંડેલા, કારણ કે જેસલની એવી હાંક હતી. ગામના પાદર કોઈ એમ બોલે કે જેસલ આવ્યો એટલે ભલ ભલા મરદને હરખા બાણા વાંચીને મલકર બેસી જવું પડે. પતી ગયું નામ પડે એટલે ઉઘાડી દુકાનો મૂકીને ઉઘાડા ઘર મૂકીને જ્યાં ભરાઈ જવાય ને ભરાઈ જાય માણસો, છોકરા સાના રહી જાય અને જેવો તેવો મરવા પીડ્યો હોય તો બિન મરી જાય, હા ઢીલી સાતીનો હોય તો એ ઉકલી જાય. આવી એની હાંક વાગે તરવારે જ કામ લેવાનું, ઉલાળી જ મેળવવાનો, લૂંટવાની વાત તો ઘરે કંઈ મારી જ નાખવાનો, એની રીત એવી હતી. એટલું બધું માણસો એનાથી બીતું. પછી જેસલ ભગત થઈ ગયો, એ ભજન મંડળમાં બેઠો છે, એના નામે એના બારવટો એ ધાડું આવી દર્યું. તે ભાઈ ગામ અને પાદર ભડાકા થયા, ધમસગડી બોલી, કોક કે અવાજ છે ને થયા, તા કે જેસલ આવ્યો. શું કહો છો? લૂંટ થઈ ગામમાં, ધાડી પડીને જાય માણા ભાગ્યું, એમ નામ દુકાનો ઉઘાડી તેજુરી લેવાય કોણ રે? ઓલે આવીને માંડ્યા તેજુરીઓ ને જે કાંઈ લુગડા લતા ઘરાણાની દુકાનોમાંથી ઘરાણા. ધમસકડી બોલે ચારે કોર ને ઓલી ભક્ત મંડળમાં હમાસાર આવ્યા કે ગામમાં ધાડું પડ્યું છે. બધા ભક્તો પૂછવા માંડ્યા કોણ ધાડીવાળો આવ્યો? તો કે જેસલ આવ્યો છે. જેસલ આવ્યો છે કે હા હા, આખું ગામ લૂંટ્યું. જેસલને વિચાર થયો હું અહીં બેઠો બેઠો માળા ફેરવું છું અને આ જેસલ ધાડી પાડવા ક્યાંથી આવ્યો હશે? એને આશ્ચર્ય થયું કે મારે જોવા જવું પડશે ઘડીક, આજમાં માળાને જેસલ બહાર નીકળ્યો કોણ બહાર વટ્યો છે? તો ઘોડા ઉપર ઉભેલો સમજ્યા, હાથમાં બંદૂક, હાય કોણ મારી સામે આવ્યો. જેસલને મનમાં એમ થયું કે આ તો ફલાણો મારો સાથીદાર છે. પડખે જની કે તારા બાપને નથી ઓળખતો, હું આદર્યું જ તે. ત્યારે બોલ્યો, હેઠું જઈ ગયો. મૂરખના સરદાર કે મારા નામે ધાડ, મારા નામે લોકને લૂંટવાના, હું તો ભગત થઈને બેઠો માળા ફેરવું છે ને તે આ હું આદર્યું. મેં માળા હાથમાં લીધી એટલે શું થાય ને તને ખબર છે ને કે અત્યારે હોય તારું માથું તારા ધડ ઉપર ન હોય એટું પડી ગયું હોય કે. જસલ કે યોજા ભલામણા, મારી ભક્તિમાં નાનસન લાગશે, હવે હું ભગત થઈ ગયો છું, હવે આવું કરતો નહીં કે. એટલે આવું બનેલું એમ અહીંયા સ્વામી કહે છે, હરિના થઈ પરઘર મારશે. પછી જસલને નામે હાલે એમ, પછી મોટા પુરુષને નામે, ભગવાનના નામે, મોટા સંતને નામે, વાહે ડીંડે ડીંડ જાવા દે. હો
કલ્યાણ થાય ન થાય કોણ પૂછે. નિષ્કળાન સ્વામીએ ચોખ્ખું કર્યું છે ભાઈ, આમાં મારી ઘરની વાત કંઈ કરતો નથી હો, આમાં લખ્યું એ જ કહું છું. શું લખ્યું છે? હરિના થઈ પરઘર મારશે. ભગવાનના થઈને પરઘર મારે એમ, બીજા પરઘર મારે એનો વાંધો નથી, ભગવાનના થઈને. કહેવાય ભગવાનના, કહેવાય મોટા પુરુષના, કહેવાય સારી વ્યક્તિના માણસો, અને પોતાના સ્વાર્થ સારું લોકોનું ક્ષેત્ર, તે દિવસે કલ્યાણના મૂળિયા કપાઈ જાય. જે દિવસે સમાજ સાચું માનતો હોય એમાંથી જ્યારે ખોટું નીકળે ત્યારે લોકોની ભગવાન પ્રત્યેથી, સંત પ્રત્યેથી, સદગુરુ પ્રત્યેથી આસ્થા તૂટી જાય છે. ખોટું તો ખોટું છે જ, રાક્ષસ તો રાક્ષસ જ છે, પણ જ્યારે હરિભક્ત રાક્ષસ નીકળે ત્યારે લોકોને ગંધ ગરી જાય છે, કાળું હરિભગત રાક્ષસ હોય હો, માટે ધ્યાન રાખવું પડે. પછી એવડો એ હરિભગતથી બીન ચાલે, સાધુથી બીન ચાલે, ભગવાનના વંશથી બીન ચાલે. અતિ આશ્ચર્ય વાત છે. ખરેખર દૂધ કદાચ ઊનું હોય, કોઈ દી છાશ ઊની હોય, છાશ કોઈ દી ઊની હોય વિચાર કરો, પણ કોઈક દિવસ એને છાશ ઊની ઊની ભટકાઈ ગઈ હોય તો એ જ્યારે પીવે ત્યારે એમ થાય કે જોઈ જો પેલા આંગળી અડાડી જોઈએ. આવું કરવું રહ્યું શું થાય? તકલીફ એવી થઈ એટલે હરિના થઈને પરઘર મારે, છાશ થઈને હોઠ બાળે, એ દુઃખ કોને કહેવા જવું કહો? ચંદન થઈને ચામડી બાળે. એટલે આવું છે ભાઈ, ભગવાનના ભક્તોને કલ્યાણની વાત, કલ્યાણ નિર્ણયમાંથી ચોખ્ખી સમજી લેવી, કલ્યાણ કેમ થાય. આપણે કલ્યાણ નિર્ણયની કથા રાખી છે, મને એવો વિશ્વાસ છે કે તમે કોઈ દિવસ નહીં સાંભળી હોય જિંદગીમાં કલ્યાણ નિર્ણયની કાંઈ કથા સાંભળી તમે, જ્ઞાન યજ્ઞ કલ્યાણ નિર્ણયનો. આપણે કલ્યાણ નિર્ણયનો જ્ઞાન યજ્ઞ કર્યો. નિષ્કુળાનંદ સ્વામીને, સ્વામિનારાયણ ભગવાન આપણા પર રાજી થતા હશે કે આવા ગ્રંથ ખૂણે ખૂણે જે લખાયેલા પડ્યા છે અને પ્રકાશ કરવાની જરૂર છે. ખરેખર તો કોઈને કલ્યાણનું સમજવામાં અંધારું ન રહે, એટલે કલ્યાણની બાબતમાં અંધારું રહી જાય, બાકી બધું અંજવાળું. હવે ખાન પાન, સ્વાગત, માન સન્માન, ધમ ધોકાર બધાયનું થાય, પણ કલ્યાણ છેવટ થાય નહીં તેનો અર્થ શું? ભગવાન ને ભગવાનના ભક્ત વિના કલ્યાણનું વગણું થશે, આપ સ્વાર્થ સૌ સ્વારશે, અને હરિના થઈને પરઘર મારશે કે છે. માટે ભગવાનને ભગવાનના સંત સિવાય, ભગવાનને ભગવાનના સિવાય કોઈથી મોક્ષ થઈ શકતો નથી. અને એમ કહે છે, બહુ બાંધી શબ્દ બાંધણે કરશે જીવને વશ પરાયણે, કે પોતાને વશ કરશે આપણે, લેશે સર્વસ્વ દેહનું ઠગી, કરશે સ્નેહ સ્વાર્થ લગી. બધો આનું ઠગી લે છે, સ્વાર્થ હશે ત્યાં સુધી સ્નેહ કરશે, એને હું લેવા દેવા ભગવાન આર્ય કલ્યાણ આર્ય. એટલે સ્વામીએ ચોખવટ કરી નાખી છે, એથી કે દિન થાય કલ્યાણ રે, બાંધો બુડતા કોટે પાષાણ રે, કે દિન થાય કલ્યાણ રે, બાંધો બુડતા કોટે પાષાણ રે, હે ચાલ્યો વાતે ચોરટા ને હાર્ય રે, વારું આવે કોણ સાવકાર રે, ચાલ્યો વાતે ચોરટા ને હાર રે, માટે થોડી તપાસ વેલે રે,
કલ્યાણ પ્રભુ કે પ્રભુ ને મળે લે રે,
કલ્યાણ પ્રભુ કે પ્રભુ ને મળે રે.
તે વિના કલ્યાણ નું કાચું રે, કહે નિષ્કુળ આનંદ એ સાચું રે.
વિના કલ્યાણ નું કાચું રે, કહે નિષ્કુળ આનંદ એ સાચું રે.
કહે નિષ્કુળ આનંદ એ સાચું રે, સાચું રે. કહે નિષ્કુળ આનંદ એ સાચું રે,
કહે નિષ્કુળ આનંદ એ સાચું રે.
સ્વામી કહે છે પૂરેપૂરો તપાસ કરો, કાં કલ્યાણ પરમાત્માથી, કાં પરમાત્માને મળેલ સંતથી, બાકી કોઈથી કલ્યાણ થાય નહીં. અને કલ્યાણની વાતો તો બધાયથી એ થાય. હું આવું ચોખ્ખું દીવા જેવું નિષ્કુળાન સ્વામી લખ્યું. સ્વામી કે તે વિના કલ્યાણ કાચું રહે, કહે નિષ્કુળાનંદ એ સાચું રહે. કોઈ ખોટું માનશે નહીં, એક શબ્દ ખોટો નથી. આ વાત જેમ છે એમ જ છે. ભગવાન મળે ત્યારે કલ્યાણ થાય, અને કાં ભગવાનને મળેલ પ્રગટ સંત મળે તો કલ્યાણ થાય. બાકી કલ્યાણ વિશ્વાસ ધારીને રહો, એન્ડમાં ભગવાન કલ્યાણ કરે તો થાય. બાકી પાકું નહીં, થઈ ગયું જ એવું નક્કી નહીં, ખાતરીપૂર્વકનું નહીં, ભાળેલું અનુભવેલું જોયેલું કલ્યાણ નહીં. વિશ્વાસથી રહો, કલ્યાણ થાય. સ્વામી તો ના કહે છે એ વિના કલ્યાણ કોઈ માનવું નહીં, બીજા કોઈથી કલ્યાણ થતું નથી. માટે ભગવાનને મેળવવાની મહેનત કરો, બસ
કલ્યાણ નિર્ણયનો આખો ઉકેલ એ છે. પ્રભુને એવા ભજો મરતા પહેલાં ભગવાન મળી જાય, પછી મૃત્યુ થાય. પહેલાં મૃત્યુ ન મળે, મહારાજ મળે, આવી મહેનત થાય ને તો કામ થઈ જાય. મૃત્યુ ન મળતા પહેલાં ભગવાન મળે તો મોક્ષ થઈ ગયો છે. ભગવાન મળ્યા પહેલાં મૃત્યુ મળશે તો છેલ્લે છેલ્લે ખબર પડશે થયો કે ન થયો. અને પછી તો આપણને મૃત્યુ મળી ગયું હોય એટલે ટાઈમ તો કાંઈ હોય નહીં, પછી ન થાય તો એ કરવાની જગ્યા તો રહી નહીં. પછી તો બીજો જન્મ લે, બીજી માં થાય, બીજો બાપ થાય, બીજા ઘર કોરડા થાય, પછી હરિભજન થાય, સત્સંગ થાય, થાય તેથી થાય, એ કાંઈ નક્કી નહીં. માટે આના દેહે નક્કી કલ્યાણ કરવું, કલ્યાણ નિર્ણયમાંથી ચોખ્ખું સમજીને ભગવાનના ભક્તએ. હવે અત્યારની કથાનો સમય થયો છે તો આપણે કથા સમાપ્ત કરીએ છીએ. સહજાનંદ સ્વામી.